Radha. 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 Radha.
जय राधा माधव कुंज विहारी
जय राधा माधव कुंज विहारी
जय राधा माधव कुंज विहारी जय राधा माधव कुंज विहारी
जय राधा माधव कुंज विहारी
जय राधा माधव कुंज विहारी ಕೋಟಿ ಜನವಲ್ಲಭ ಗಿರಿ ವರದಾರಿ ಗೋಪಿ ಜನವಲ್ಲಭ ಗಿರಿವರದಾರಿ
ಗೋಪಿ ಜನವಲ್ಲಭ ಗಿರಿವರದಾರಿ
ಗೋಪಿ ಜನವಲ್ಲಭ ಗಿರಿವರದಾರಿ ಗೋಪಿ ಜನವಲ್ಲಭ ಗಿರಿವರದಾರಿ
ಗೋಪಿ ಜನವಲ್ಲಭ ಗಿರಿವರದಾರಿ ಜಯ ರಾಧ ಮಾಧವ
ಜಯ ರಾಧ ಮಾಧವ ಕುಂಜ ವಿಹಾರಿ ಜಯ ರಾಧ ಮಾಧವ ಕುಂಜ ವಿಹಾರಿ ಯಶೋದನಂದನ ವ್ರಜ ಜನರಂಜನ ಯಶೋದನಂದನ ವ್ರಜ ಜನರಂಜನ ಯಶೋದನಂದನ ವ್ರಜ ಜನರಂಜನ ಯಶೋದನಂದನ ವ್ರಜ ಜನರಂಜನ ರಾಧ ಮಾಧವ ಕುಂಜ ಬಿಹಾರಿ
ಜಯ ರಾಧ ಮಾಧವ ಕುಂಜ ಬಿಹಾರಿ
ಜಯ ರಾಧ ಮಾಧವ ಕುಂಜ ಬಿಹಾರಿ ಹರೆ ಕೃಷ್ಣ ಹರೆ ಕೃಷ್ಣ 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 ಹರೆ 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 ರಾಮ ಹರೆ ರಾಮ 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 ಹರೆ ಹರೆ कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे राधा दामोदर राधा दामोदर राधे
जय राधा श्याम सुंदर राधा श्याम सुंदर राधा श्याम सुंदर राधे
जय राधा श्याम सुंदर राधा श्याम सुंदर राधा श्याम सुंदर राधे
कृष्ण बल
जय कृष्ण कृष्ण बलराम कृष्ण बलराम जय कृष्ण बलराम
जय गौरनिताय 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 जय
गौरनिताय 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 जय गौरनिताय
जय जय प्रभुपाद
जय प्रभुपाद प्रभुपाद प्रभुपाद
जय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल
नित्य गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल
Yeah.
Bye. भावनामृत संघ इस्कॉन द्वारा स्थापित श्रीमद् भागवत सप्ताह ज्ञान यज्ञ ना षष्ठ दिवस मां आप सर्व भक्तों नो हार्दिक स्वागत करिए छे। गत सत्र मां श्री कुंती महाराणी भगवान ने जे प्रार्थना करी रिया छे, कुंती महाराणी भगवान ने कहे छे, प्रभु आ जगत नी अंदर दुख छे, अने ए दुखो ने त्रण प्रकार मां वहेंचवामां आव्युं छे। आधिदैविक, आदि भौतिक અને આદિ આધ્યાત્મિક। આદિ દૈવિક દુઃખ એને કહેવામાં આવે છે જે દેવતાઓ દ્વારા પ્રાપ્ત થાય છે, ભૂકંપ, પૂર, વાવાઝોડું, આ બધી જે કુદરતી આફતો છે એ દેવતાઓ દ્વારા આવે છે, એટલે એનું નામ આદિ દૈવિક દુઃખ છે। બીજું છે આદિ ભૌતિક, આ જગત પરિવાર સંબંધીઓ જે દુઃખ આપે એને આદિ ભૌતિક દુઃખ કહેવામાં આવે છે. આપણી નજીકમાં રહેવા વાળા લોકોથી જે દુઃખ પ્રાપ્ત થાય છે આદિ ભૌતિક દુઃખ છે. અને પોતાના જ શરીરની અંદર રહેવા વાળું મન બુદ્ધિ જે દુઃખને ઉત્પન્ન કરે છે અંદરથી એ આદિ આધ્યાત્મિક દુઃખ છે. ક્યારેક કોઈની પ્રગતિ જોઈ મનમાં ઈર્ષ્યા પ્રગટ થાય અને ઈર્ષ્યાના કારણે શરીરને જે કષ્ટ થાય આદિ આધ્યાત્મિક દુઃખ છે, અંદરથી જે ઉત્પન્ન થઈ રહ્યું છે. તો કુંતી મહારાણી પોતાની પ્રાર્થના કરતા કરતા ભગવાનને જે શ્લોકો કહી રહ્યા છે એમાં આપણે સાંભળ્યું કે સૌ પ્રથમ એમણે ભગવાનના સ્થાનની ચર્ચા કરી. ભગવાન ક્યાં રહે છે? કુંતી મહારાણી કહે છે, પ્રભુ ભગવાન પ્રત્યેક જીવોની અંદર છે અને બહાર છે, અંતર બહિર અવસ્થિતમ, અને બંને જગ્યામાં રહેવા છતાં અલગ અલગ. હરે કૃષ્ણ. અંદર અને બહાર ભગવાન બંને જગ્યાએ સ્થિત છે, છતાં કુંતી મહારાણી કહે છે પ્રભુ અલક્ષમ છો તમે, દેખાતા નથી. કેમ? કારણ કે તમને જોવા વાળા જે વ્યક્તિઓ છે એને આ જગતમાં ત્રણ નામ પ્રાપ્ત થયા છે. યા તો એને પરમહંસ કહેવામાં આવે છે, યા તો દ્વિતીય પ્રકાર છે મુનિ, જે લોકો મનનશીલ પ્રકૃતિ ધરાવે છે, અને ત્રીજા છે અમલાત્મના, જે લોકોના હૃદયની અંદર કોઈ પ્રકારના અનર્થ નથી. આ ત્રણ પ્રકારના લોકો હે ભગવાન તમારું દર્શન કરી શકે છે, તમને જોઈ શકે છે. અને ત્યારબાદ અચાનક કુંતી મહારાણીના ભાવની અંદર પરિવર્તન થયું અને એણે ભગવાનને ફરીથી પુનઃ પ્રણામ કરવાનો પ્રારંભ કર્યો. પ્રણામની એક એવી અદ્ભુત રીત કુંતી મહારાણીએ પ્રસ્તુત કરી, નમઃ પંકજ નાભાય, ભગવાનને નાભીથી પ્રણામ પ્રારંભ કરે છે. ત્યારબાદ ભગવાનના એક એક અંગોનું દર્શન કરી અને કુંતી મહારાણીએ પ્રણામ કર્યા, અને પ્રણામ કર્યા એમાં ભગવાનના સંબંધ નહીં તે કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય છે ઇત્યાદિ સંબંધોથી સૌથી નજીક પોતાના સંબંધને જોડવાનો કુંતી પ્રયાસ કરે છે. અને આ રીતે વર્ણન કરતા કરતા જે સ્તુતિનો કાલે આપણે વિરામ કર્યો હતો એને આજે પુનઃ પ્રારંભ કરીએ. તો પ્રારંભમાં જેમ મેં કીધું કે ત્રણ પ્રકારના દુઃખ હોય છે, એમાં એક પ્રકારનું દુઃખ છે આદિ ભૌતિક દુઃખ, જે દુઃખનો સામનો ખાસ કરીને ભક્તોના જીવનમાં વધારે જોવામાં આવે છે. સૌથી વધારે ભક્તોને આ જગતમાં જો કોઈ દુઃખ પ્રાપ્ત થતું હોય બાહ્ય દ્રષ્ટિથી તો ઈ છે આદિ ભૌતિક દુઃખ. કુંતી મહારાણી કહે છે,
યથા ઋષિકેશ ખલેન દેવકી કંસેન રુદ્ધાતિ ચિરં સુચાર્પિતા વિમોચિતાહં ચ સહાત્મજા વિભો ત્વયેવ નાથે નમો વિપદગણા.
આ શ્લોકમાં કુંતી મહારાણી પોતાની અને દેવકીની વચ્ચે તુલના કરે છે કે પ્રભુ જેવી રીતે દ્વારકામાં તમે દેવકીને સન્માન આપો છો, જેવી રીતે દ્વારકામાં દેવકીને તમે માતા તરીકે આ જગતમાં એને સ્થાપિત કરી રહ્યા છો, ઠીક એવી રીતે હું તમારી ભય હોવા છતાં તમે મને દેવકીની સમાન રાખો છો. પણ પ્રભુ, હમણાં હમણાં જે મેં ઘટના જોઈ એનાથી મને મારું સૌભાગ્ય જે છે એ દેવકી કરતા કંઈક વધારે લાગે છે. તુલનાનો અર્થ થાય છે તોડવું. ત્રાજવાને તુલા કહેવામાં આવે છે કારણ કે એમાં બે પલ્લાઓ હોય છે. તો કુંતી મહારાણી કહે છે એક પલ્લામાં જો દેવકીને અને એક પલ્લામાં મને મૂકવામાં આવે તો પ્રભુ દેવકીનું પલ્લું જે છે એ ઊંચું થઈ જાય અને મારું પલ્લું જે છે એ ભારી રહેશે. કારણ કે આ બંને એવી સ્ત્રીઓ છે જેનું સ્થાન ખૂબ ઊંચું છે. એક ભગવાનની માતા છે, એક ભગવાનની ભાઈ છે, અને છતાં આ બે સ્ત્રીઓ ખૂબ સંકટમાં હતી. કુંતીને તે પોતાના જ પરિવારે દુઃખ આપેલું, ધૃતરાષ્ટ્ર અને ધૃતરાષ્ટ્રના પુત્રોએ મળીને. કારણ પ્રભુપાદજી કહે છે કે સાર એ છે કે આ સંસારની અંદર દુઃખ જે છે ને એ પરિવાર જ આપે છે. તમે જોવો, એક અનુભવ, એક અભ્યાસ કરો કે આપણે જીવનમાં જ્યારે જ્યારે દુઃખી થયા એ દુઃખ આપણને આપ્યું કોણે? આપણા પડોશીઓ તો આપણને દુઃખ આપતા નથી. જે લોકો આ જગતમાં આપણને ઓળખતા નથી એ લોકોએ આપણને દુઃખ નથી આપતા. આપણને દુઃખ આપે છે આપણા સગા, આપણા મિત્રો, આપણો પરિવાર, જે આપણાથી સંબંધ ધરાવે છે. એ સંબંધીઓ જ આ જગતમાં દુઃખનું મૂળ કારણ છે. કારણ કે સંબંધનો અર્થ થાય છે સુષ્ઠુ રૂપેણ બંધતી ઇતિ સંબંધ. જેનું બંધન એટલું મજબૂત હોય છે કે જીવ ગમે એટલી ઈચ્છા કરે છતાં એને કાપી નથી શકતો. અને એ સંબંધ જ્યાં સુધી જોડાયેલો રહે છે ત્યાં સુધી દુઃખ આવતું રહે છે. આ જગતમાં જે જીવ સંબંધને કાપવામાં સફળ થઈ જાય છે એના જીવનમાંથી દુઃખ નીકળી જાય છે, એને દુઃખ નથી રહેતું ક્યારે. અને સંબંધ જ્યાં સુધી જોડાયેલો રહે છે ત્યાં સુધી દુઃખ આવે છે. કુંતીને પરિવારે દુઃખ આપ્યું મહાભારતમાં વર્ણન છે, અને દેવકીને તે પોતાના જ પરિવારે દુઃખ આપ્યું છે. મથુરાની અંદર દેવક નામના એક રાજા હતા અને એની કન્યા હતી દેવકી. એના વિવાહ વસુદેવજી સાથે નિશ્ચિત થયા હતા. દેવકી અને વસુદેવના વિવાહ નિશ્ચિત થયા અને એ દેવકીનો એક પિતરાઈ ભાઈ હતો જેનું નામ હતું કંસ. કંસ કરતા દેવકી ઉંમરમાં થોડા નાના હતા અને એટલા માટે આ કંસને દેવકી ઉપર ખૂબ પ્રેમ હતો. ખૂબ ધામધૂમથી વસુદેવ અને દેવકીના વિવાહ થયા. રાજા દેવકે અનેક પ્રકારનું દહેજ, રથ, હાથી, ઘોડા, સુવર્ણ ઇત્યાદિ એમને દહેજમાં આપ્યું. અને વસુદેવજી એ દેવકીને લઈ અને મથુરામાંથી નીકળી રહ્યા છે. એ સમયે કંસના મનમાં પ્રેમ પ્રગટ થયો કે આ મારી બહેન છે અને એને સાસરે વળાવવા માટે, એને મૂકવા માટે કોઈ રથ નહીં જાય, કોઈ સારથી નહીં જાય. હું મારી જાતે સારથી બની, હું પોતે રથ ચલાવી અને મારી બહેનને એના ઘર સુધી મૂકવા જઈશ. સારથીને નીચે ઉતારી કંસે રથની દોરી હાથમાં લીધી. પોતાની બહેન પ્રતિ પોતાના પ્રેમને વ્યક્ત કરવા માટે કંસ સારથી બની ગયો. અને આજ સારથી થોડાક સમય પછી સ્વાર્થી થઈ જશે. સારથી બન્યો અને જેવો એ રથને ચલાવી રહ્યો છે એ સમયે આકાશમાંથી દેવતાઓએ જોયું કે આ રીતે કંસને જો પોતાની બહેનમાં પ્રેમ ઉત્પન્ન થઈ જશે તો આપણું સંકટ જે છે, આપણું દુઃખ જે છે એ દૂર નહીં થાય. દેવતાઓએ વિના વિલંબે તરત જ આકાશવાણી કરી દીધી હે મૂરખ કંસ, જે દેવકીને તું પોતાની બેન સમજીને પ્રેમથી એનો રથ ચલાવી રહ્યો છો, આજ દેવકીનો આઠમો ગર્ભ તારી હત્યા તારા મૃત્યુનું કારણ બનશે. જેવી આકાશવાણી કંસે સાંભળી અને તરત જ જે પ્રેમ હતો પોતાની બેન પ્રતિ, એ પ્રેમ સમાપ્ત થઈ ગયો અને કેવલ સ્વાર્થ. વિચાર કરો, જે બેન માટે થઈ અને રાજા હોવા છતાં પોતે સારથી બનીને રથ ચલાવી રહ્યો છે, એ જ કંસે પોતાના મૃત્યુનો ભય સમજી અને તરત જ પોતાની તલવાર ખેંચી પોતાની બેન દેવકીનો ચોટલો પકડી અને એને મારવાની તૈયારી કરે છે. તમે વિચાર કરો ભક્તો, એક ક્ષણ પહેલા જે પ્રેમ હતો, પોતાના મૃત્યુનો ભય, કદાચ કંસ એવો વિચાર કરી શકે કે ચાલો આઠમો ગર્ભ આનો મારી હત્યાનું કારણ છે, તો એ કંસ દેવકીને કહી શકે કે બેન, આ આઠમો પુત્ર જે થાય એને તું મારા પ્રતિ એટલો પ્રેમ કરાવજે કે એ મારી હત્યા કરવાનો ક્યારેય વિચાર ન કરે. રસ્તા અનેક હતા કંસને બચવા માટે, પણ જે ઉપર છલ્લો પ્રેમ કરતા હોય, દેખાવનો જે પ્રેમ કરતા હોય ને, એની કસોટી થાય છે સંકટ સમયે. કંસે પોતાના મૃત્યુનો ભય જયારે જોયો તો પોતાની પ્રાણપ્રિય બહેનને મારવા માટે તૈયાર થઈ ગયો, અને મારી જ નાખી હોત જો વસુદેવજી ત્યાં ઉપસ્થિત ન હોત. વસુદેવજી એને સમજાવે છે કે કંસ, આ તારી બહેન છે, હજી એના વિવાહ થઈ રહ્યા છે, તો જે જે વચનો સંકટ સમયે વ્યક્તિ ઉચ્ચારિત કરે, વસુદેવજી એને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ વસુદેવજીએ જોયું કે સામાન્ય વચનોથી આ સમજે એમ નથી. વસુદેવજી એને અનેક નીતિઓ દ્વારા આ સમયને ટાળવાનો પ્રયાસ કરે છે, કારણ કે બુદ્ધિમાન વ્યક્તિ જે હોય ને, એ સમયને ટાળવાનો પ્રયાસ કરે, અને જો એ સમય થોડોક વયો જાય તો પછી અનર્થ થતો બચી જાય. વસુદેવજીએ કંસને કીધું કે કંસ, સાંભળો, તમારા મૃત્યુનું કારણ દેવકીનો આઠમો ગર્ભ છે, દેવકી નથી. તમારી બહેનથી તો તમને કોઈ ભય નથી. તો કંસે કીધું કે નહીં, વાત તમારી બરાબર છે, પણ પુત્ર તો આના ગર્ભથી જ જન્મ લેવાનો છે ને. તો એ સમયે વસુદેવજીએ કીધું કે આમ દેવકીને તમે છોડી મૂકો, આના જે કોઈ પુત્ર થશે એ પુત્ર હું તમને સમર્પિત કરી દઈશ, તમારે એનું જે કરવું એ કરજો. વસુદેવજીએ કીધું, તમને એટલો તો વિશ્વાસ છે ને કંસ કે હું સત્ય બોલી રહ્યો છું? અને કંસને ખબર હતી કે વસુદેવજી એના જીવનમાં ક્યારેય જૂઠું બોલ્યા નથી. ઘણીવાર ભક્તોના મનમાં સંશય થાય છે કે વસુદેવજીએ કંસને કીધું તું કે હું એક પછી એક પુત્ર તમારી પાસે લાવીને તમને હું આપીશ, પણ આઠમો પુત્ર જે છે એ વસુદેવજીએ કંસને આપ્યો નહીં. તો શું વસુદેવજી જૂઠું બોલ્યા છે? વસુદેવજી ખોટું બોલ્યા છે? નહીં. શ્રીમદ ભાગવતમની અંદર જો તમે ધ્યાનપૂર્વક એ શ્લોકનો અભ્યાસ કરો જે વસુદેવજી બોલી રહ્યા છે, તો સંસ્કૃત શબ્દોમાં ક્યારેક ક્યારેક એક શબ્દની અંદર બીજો શબ્દ છુપાયેલો હોય છે, જ્યારે એ સંધિ જોડાયેલી હોય ત્યારે. તો વસુદેવજીનો એ સંધિનો જો વિચ્છેદ કરવામાં આવે તો એનો અર્થ એ થાય કે હું સાત પુત્રો આપીશ પણ આઠમો તો નહીં જ આપું. ગૌડી આચાર્યોએ આનું બહુ વિસ્તૃત વર્ણન કર્યું છે. વસુદેવજી જે ઉક્તિ બોલ્યા છે, વસુદેવજી એવી રીતે દ્વિઅર્થી શ્લોકોમાં બોલી રહ્યા છે કે એનું વચન એ રહી જાય, એ જૂઠાઈ ન પડે, અને કંસને આપેલું જે વચન છે એનું તે પાલન થઈ જાય. વસુદેવજીની આ શરત ઉપર કંસે દેવકી અને વસુદેવજીને છોડી મૂક્યા. એ બંને પોતાના ઘરે ગયા. આ બાજુ દેવતાઓને ફરીથી ચિંતા ઉત્પન્ન થઈ અને દેવતાઓએ નારદ મુનિને કીધું કે નારદજી, આ રીતે જો કંસના મનમાં દયા આવતી રહેશે તો ભગવાનના અવતારમાં ઘણો સમય લાગશે, એટલા માટે તમે કંઈક એવું કરો કે આ કંસના મનમાંથી દયા અપ્રકટ થઈ જાય, દયા કંસના મનમાં ન રહેવી જોઈએ. અને આવી રીતે દેવતાઓના કહેવાથી નારદ મુનિ મથુરાની અંદર કંસની પાસે આવ્યા. અષ્ટદલ કમળ લઈને, આઠ પાંખડીઓ વાળું કમળ નારદ મુનિ હાથમાં લઈને આવ્યા. અને એ સમયે લગભગ એકાદ વર્ષ જેટલો સમય વ્યતીત થયો, દેવકી પોતાના પ્રથમ પુત્રને જન્મ આપી ચૂક્યા છે. વસુદેવજી પોતાના નિયમ પ્રમાણે, પોતાએ વચન આપ્યું હતું એ પ્રમાણે, પોતાના પ્રથમ પુત્રને લાવી અને કંસને અર્પિત કરે છે. કંસે જોયું કે નાનો એવો બાળક છે અને મારો ભાઈ જે છે એ આઠમા બાળકથી છે, પ્રથમ બાળક સાથે મારે કાંઈ લેવા દેવા નથી. વસુદેવજીને કીધું, આને તમે પાછો લઈ જાઓ, મારે ભય આનાથી નથી, મારે ભય તો આઠમા બાળકથી છે. અને આ રીતે જ્યારે વસુદેવજીને કંસે છોડી મૂક્યા, ત્યારે દેવતાઓએ નારદજીને મોકલ્યા. નારદજી આઠ પાંખડી વાળું કમળ કંસની સામે રાખી અને કંસને કીધું કે કંસ, મને તું એ બતાવ્યું કે આમાં પહેલી પાંખડી કઈ છે અને આઠમા નંબરની પાંખડી કઈ છે. બધી પાંખડી ગણાવી, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, વળી એની બાજુની પાંખડીથી ગણાવે તો પહેલી જે છે એ આઠમી થઈ જાય અને આઠમી જે છે એ પહેલી થઈ જાય. આમ કરતા કરતા લગભગ બધી પાંખડીઓની ગણતરી કરાવી અને નારદ મુનિ કંસને સમજાવે છે, કંસ આ વિષ્ણુ જે છે એ ભરોસો કરવા લાયક નથી, કારણ કે તને ખબર નથી કે એ પહેલાની બદલે છેલ્લો, છેલ્લાની બદલે પહેલો આવી શકે છે. છળ કરવામાં વિષ્ણુ સૌથી આગળ. અને નારદ મુનિ કહે છે, તને ખબર છે ને, હિરણ્યકશિપુને મારવા માટે એણે સુવર્ણનું રૂપે લઈ લીધું. એવું નથી મનુષ્ય બનીને જ આવે, એ પશુઓના રૂપમાં પ્રકટ થાય છે, એ ક્યારેક ક્યારેક થાંભલાને પોતાના પિતા બનાવે છે. એટલે આની ઉપર વિશ્વાસ કરવા જેવો નથી. એન કેન પ્રકારે નારદ મુનિએ કંસના મનમાં સંશય ઉત્પન્ન કરી દીધો કે નહીં સંભવ છે, વિષ્ણુ માની લો કદાચ પહેલો આવી જાય તો વસુદેવજી હજી ઘરે નહીં પહોંચ્યા હોય. વસુદેવજીને પાછા બોલાવ્યા, બોલાવી નીચે પ્રથમ બાળક જે હતું એ લઈ લીધું. દેવકી અને વસુદેવજીને કારાગૃહમાં નાખી દીધા. અને પછી જેટલા પણ બાળકો દેવકીથી ઉત્પન્ન થયા, છ બાળકોની કંસે હત્યા કરી નાખી. અને સાતમા બાળકનો જ્યારે જન્મ થયો, ત્યારે એ સાતમા નંબરનો બાળક જે હતો એ હતા બલરામજી સાક્ષાત. એનું ભગવાને કર્ષણ કરાવી, રોહિણીના ગર્ભમાં સ્થાનાંતરિત કરાવ્યું. અને ત્યારબાદ ફરીથી કંસે વસુદેવજીને જેલમાંથી મુક્ત કરી દીધા હતા. પણ કંસને જયારે ખબર પડી કે દેવકીનો આઠમો ગર્ભ ગોકુળમાં છે, એને પુનઃ ફરીથી વસુદેવ અને દેવકીને જેલમાં નાખી દીધા. કૃષ્ણ બલરામને મથુરામાં બોલાવ્યા અને મથુરાની અંદર આવી અને કૃષ્ણ બલરામે જયારે કંસનો વધ કર્યો, ત્યારે દેવકી અને વસુદેવજી જેલમાંથી છૂટા થયા. જ્યારે કરવાનો પ્રસંગનું તાત્પર્ય એ છે કે ભગવાનના માતા પિતા હોવા છતાં ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં સુધી મથુરામાં ન ગયા ત્યાં સુધી દેવકી ઉપર સતત દુઃખ આવતું રહ્યું, અખંડ દુઃખ. દેવકી ઉપર વિપત્તિ એક જ વખત આવી જીવનમાં, પણ અખંડ વિપત્તિ ચાલતી રહી. વિવાહથી લઈ અને જેલમાંથી મુક્ત થયા ત્યાં સુધી વિપત્તિ આવી. પણ કુંતી મહારાણી કહે છે કે પ્રભુ, જે માતાના ગર્ભથી તમે પ્રગટ થયા છો એના પ્રતિ એટલો સ્નેહ નથી કર્યો જેટલો સ્નેહ તમે મારી ઉપર કર્યો છે. કારણ કે દેવકીના છ પુત્રોની હત્યા કંસની જેલમાં કરવામાં આવી, છતાંય છ માંથી એક પણ પુત્રની તમે રક્ષા નથી કરી, એને બચાવ્યા નહીં. અને વિચાર કરો ભક્તો, પોતાની નજર સામે પોતાના છ છ પુત્રોની હત્યા થતી જેણે જોઈ હોય, એ માતાનું દુઃખ આપણે તો કેવલ કલ્પના કરી શકીએ કેવું થયું હશે. અને આ સંસારની અંદર કોઈ માતાનો એકનો એક પુત્ર મૃત્યુ પામે તો એને તે કેટલું દુઃખ લાગે છે, એ તે કેટલી દુઃખી થતી હોય. છ પુત્ર પોતાની નજર સામે મૃત્યુ થતા જોયા છે, છતાં ભગવાને એને બચાવવા માટે ક્યારે એવો વિચાર ન કર્યો કે હું અહીંયા ગોકુળમાં છું, મથુરા બાજુમાં છે, તો હું જઈ અને મારા માતા પિતાની રક્ષા કરું. દેવકીના જીવનમાં અખંડ દુઃખ ચાલુ રહ્યું, પ્રભુ તમે એની પાસે નથી ગયા. પણ મારા જીવનમાં જ્યારે જ્યારે દુઃખ આવ્યું, જ્યારે જ્યારે વિપત્તિઓ આવી, મારી મારા પુત્રોની અને મારી પુત્રવધુની તમે રક્ષા કરી છે. અત્યાર સુધી પાંડવો ઉપર અનેક સંકટ આવ્યા, અનેક દુઃખ આવ્યા, પણ પ્રભુ મારા પાંચ માંથી એક પણ પુત્રનો તમે વાળ વાંકો નથી થવા દીધો. અને એટલે મને એવું લાગે છે કે દેવકી ઉપર તમારી જેટલી કૃપા નથી, જેટલો પ્રેમ તમને દેવકીમાં નથી, એટલો પ્રેમ તમને મારામાં છે. માની લો ભગવાન પૂછે કે આનું કારણ. કુંતી મહારાણી કહે છે કે પ્રભુ હું અનાથ હતી, ત્વયેવ નાથેન મોહુર વિપદ ગણાત, મારા કોઈ સ્વામી નહોતા. કારણ કે યુવાન વયમાં મેં મારા પતિની છત્રછાયા ગુમાવી દીધી. દેવકીને તમે એટલે મદદ નથી કરી કારણ કે એને સાંત્વના આપવા માટે એના પતિ વસુદેવજી એની સાથે હતા, અને હું અનાથ હતી. પાંચ પુત્રોની જવાબદારી હતી મારી ઉપર, અને એટલા માટે તમે મને બચાવવા માટે પ્રતિક્ષણ જ્યારે જ્યારે મારા જીવનમાં દુઃખ આવ્યું તમે મારી સામે પ્રગટ થયા છો, ઉપસ્થિત થયા છો. એક પ્રશ્ન આપણા મનમાં થાય, શું ભગવાન દેવકીને ઓછો પ્રેમ કરે છે, કુંતીને વધારે પ્રેમ કરે છે, કે ભગવાન જે પોતાના ભક્તોને પ્રેમ કરે એમાંય તે ભગવાનનો પ્રેમ થોડો વધારે થોડો ઓછો એવું કઈ હોય છે? આચાર્યો કહે છે ભગવાનનો પ્રેમ પોતાના ભક્તો પ્રતિ એક સમાન હોય છે, એ ચાહે દેવકી હોય ચાહે કુંતી હોય. પણ આ સંસારની અંદર જે કોઈ ભક્ત બને છે, શુદ્ધ ભક્ત જે દેવકી અને કુંતીના સ્તર ઉપર છે, એ પ્રત્યેક ભક્તોને એવું લાગે છે કે કૃષ્ણ સૌથી વધારે પ્રેમ મને કરે છે. માતા દેવકીની સ્તુતિ તમે જોવો તો તમને એમાં દેખાશે. એ કહે છે કે પ્રભુ તમે મને સૌથી વધારે સ્નેહ કરો છો. કોઈ પણ જે કોઈ ભક્ત બને છે એ બધા શુદ્ધ ભક્તો એવું માને છે કે ભગવાન જેટલો પ્રેમ મને કરે છે એટલો આ સંસારમાં બીજા કોઈને નથી કરતા. બધા ભક્તોની આ માન્યતા હોય છે. અને કુંતી મહારાણી તે એ માન્યતાના આધાર ઉપર ભગવાનને કહે છે કે તમે મને સૌથી વધારે પ્રેમ કરો છો. કારણ કે આ જગતનો નિયમ છે કે કોઈ મદદ કરવા માટે આવે બે વાર, પાંચ વાર, દસ વાર, અને પછી કહી દે અમારે સમય નથી. માનો કોઈ પરિવાર ઉપર વિપત્તિ આવે, દુઃખ આવે, અને સગા સંબંધીઓ હોય તો એ સગા સંબંધીઓ મદદ કરે, એક વખત આપે, બે વખત આપે, અને પછી કહી દે કે હવે તમે તમારી વ્યવસ્થા જાતે કરી લઈએ, હવે અમે તમને આપી શકીએ એમ નથી. પણ પ્રભુ તમે અમારી ઉપર એવી કૃપા કરી છે કે આજ સુધી અમારા જીવનમાં આટલી વિપત્તિઓ આવી, તમારે દ્વારકા છોડીને અમારે ત્યાં આવવું પડ્યું, પણ કોઈ દિવસ પ્રભુ તમે એવું નથી કીધું કે કુંતી તમને બચાવતા બચાવતા હું થાકી ગયો છું. તમારા જીવનમાં વિપત્તિઓ તો આવતી જ રહે છે, બંધ જ નથી થતી ક્યારેય, તો શું વારંવાર મારે દ્વારકા છોડીને આવતું રહેવાનું? માની લો કોઈ વ્યક્તિ પોતાનું કર્તવ્ય સમજી અને મદદ કરે, પણ કોઈને હેલ્પ કરે, પણ એ મદદ તે ક્યારેક પ્રસન્નતાથી ન થતી હોય, કરવા ખાતર કરવી પડતી હોય. કારણ કે જો મદદ ન કરે તો સમાજ એને કંઈક એની નિંદા કરે, અને એ નિંદાથી બચવા માટે વ્યક્તિ ક્યારેક ક્યારેક પોતાના સ્વજનોને પરિવારોને હેલ્પ કરે છે, મદદ કરે છે. પણ ગમે એટલી વાર કુંતી મહારાણીએ, દ્રૌપદીએ, પાંડવોએ પ્રાર્થના કરી, ભગવાનના મનમાં એક પણ વાર એવો વિચાર નથી થયો કે આ પાંડવો વારાઘડીએ બોલાવે છે, હવે કેટલી વાર બચાવવા દે. અનંત જન્મોથી જે ભગવાન રક્ષણ કરતા કરતા આ જીવ ઉપર ક્યારેય ક્રોધિત નથી થયા. પાંડવો તો ભક્તો છે એની વાત છોડો, આ જીવ ભગવાન આગળ કેટલી વાર ખોટું બોલ્યો છે, છતાં ભગવાન કોઈ દિવસ આ જીવ ઉપર એ ક્રોધિત નથી થતા કે હર વખતે માતાના ગર્ભમાંથી બહાર આવતી વખતે તું ખોટું બોલે છો, એટલે આ વખતે હવે મારે તને બહાર નથી કાઢવું. છતાં ભગવાન જીવો ઉપર કૃપા કરે. અને કૃપાની તો વાત છોડો ભક્તો, આ જગતમાં જે લોકો ભક્તિ નથી કરતા ને એનું ધ્યાન ભગવાન રાખે છે, તો પછી જે પોતાના ભક્તો છે એનું ધ્યાન ભગવાન કેમ નહીં રાખે? કુંતી મહારાણી પોતાના હૃદયમાં કૃષ્ણ પ્રતિ જે પ્રેમ છે એ પ્રેમને, પોતાની દૈન્યતાને આ શ્લોક દ્વારા ભગવાન સામે પ્રસ્તુત કરે છે. અને પ્રસ્તુત કરતા કરતા અચાનક કુંતી મહારાણી ભગવાને કરેલા પોતાની ઉપરના જે ઉપકાર છે એને યાદ કરાવે છે. ભગવાનની સામે એને એને પ્રસ્તુત કરતા કહે છે,
વિશાલ મહાત્મે પુરુષાદ દર્શના અસત સભાયા વનવાસ કૃચ્છત મૃધે મૃધે ને કમહારથાસ્ત્રતો દ્રોણસ્ત્રતશ્ચાસ્મ હરેભિરક્ષિતા.
સૌથી પહેલા કુંતી મહારાણી કહે છે, પ્રભુ વનની અંદર પતિના મૃત્યુ પછી જયારે અમે હસ્તિનાપુર આવ્યા, ધૃતરાષ્ટ્ર ને અમારા પુત્રો વચ્ચે કઈક અણબનાવ ચાલતો હતો. અનેક વખત બાળપણમાં પાંડવોને મારવાનો પ્રયાસ થયો, જેમાં પ્રસિદ્ધ પ્રસંગ છે કે વિષાથી અને ભીમને મારવાનો પ્રયાસ થયો. કથા પ્રસંગ આગળ આપણે શ્રવણ કરી ચુક્યા છીએ કે કેવી રીતે દુર્યોધને છળ કપટ કરી ભીમને પિકનિકના બહાને ગંગાના તટ ઉપર લઈ જવામાં આવ્યા અને ભોજનના બહાને એને વિષ આપી દેવામાં આવ્યું. ભીમસેન ગંગાના માર્ગથી પાતાળ લોકની અંદર ગયા, પણ આર્યક અને વાસુકીની કૃપાથી ભીમ ફરીથી ઓર વધારે બળવાન થઈ અને હસ્તિનાપુરની અંદર પાછા ફર્યા. કુંતી મહારાણી કહે છે, ભલે દેખાતા નહોતા એ વખતે તમે અલક્ષમ હતા, છતાં એ મારા પુત્ર ભીમની રક્ષા તમે કરી શકો. લાક્ષાગ્રહની અંદર જયારે બાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પાંડવો જયારે હસ્તિનાપુરની અંદર પાછા ફર્યા અને યુવાન વયના જયારે થયા હતા, એ સમયે ધૃતરાષ્ટ્ર અને પાંડવોના આ પાંડવો વચ્ચે જે અણબનાવ હતો દુર્યોધન અને યુધિષ્ઠિર મહારાજ વચ્ચે, તો ધૃતરાષ્ટ્રને થયું કે આને આપણે એક નવું નગર બનાવી દઈએ વારાણવત. એની અંદર એક લાક્ષાગ્રહનું નિર્માણ કરવા માંગ્યું, પાંડવોને ત્યાં મોકલી દીધા અને પ્લાન એ હતો કે એ જ મહેલની અંદર એને બાળીને રાખ કરી દઈએ. કુંતી મહારાણી કહે છે, પ્રભુજી તમારું એ પ્રયોજન હતું જેના કારણે અમે લાક્ષાગ્રહમાંથી સુરક્ષિત બહાર નીકળી શક્યા. વનવાસની અંદર ભયાનક અસુરો જેમાં વૃક હિડિંબ આ બધા મુખ્ય હતા, પાંડવોના વનવાસમાં જે અસુરો એમને આવ્યા હતા સામે, આ બધા રાક્ષસોનો વધ કરવામાં આવ્યો. હે પ્રભુ, તમારી કૃપા જો ન હોત તો મારા પુત્રોનું ક્યારનું મૃત્યુ થઈ ગયું હોત. અનેક અદ્ભુત પ્રસંગ મહારાણી કુંતી યાદ કરાવે છે. અસત સભાયામ કુંતી મહારાણી કહે છે, પ્રભુ હું એ પ્રસંગ નથી ભૂલી શકતી કે જયારે હસ્તિનાપુરની અંદર અસત સભાનું એક આયોજન કરવામાં આવ્યું હતું. જો કુંતી મહારાણી બહુ સુંદર શબ્દનો પ્રયોગ કરે છે, અસત સભા. સભા એને કહેવામાં આવે છે જેમાં સભ્ય બેસતા હોય, અનેક સભ્યો મળી અને જે સ્થાનમાં બેઠા હોય એને સભા કહેવાય છે. અને સભાની અંદર હંમેશા સભ્ય વ્યક્તિ બેસે છે. પણ કુંતી મહારાણી કહે છે, આ તો એવી સભા હતી અસત સભા, કારણ કે એ સભાની અંદર એક પણ વ્યક્તિ સત નહોતો. જેટલા બેઠા હતા બધા અસત અથવા તો અસતના પ્રભાવની હેઠળ દબાયેલા હતા. હસ્તિનાપુરની અંદર 20 લાખ લોકોની એક સભા બોલાવવામાં આવી છે. મહાભારતની અંદર વેદવ્યાસજી લખ્યું છે કે પાંડવોને જયારે અલગ રાજ્ય આપી દેવામાં આવ્યું, યુધિષ્ઠિર મહારાજ જયારે રાજા થયા, એ સમયે યુધિષ્ઠિર મહારાજે પોતાના રાજ્યનો ખૂબ વિસ્તાર કર્યો અને એવું રાજ્ય શાસન કર્યું કે પ્રજા યુધિષ્ઠિર મહારાજને પસંદ કરવા લાગી. અને એ સમયે શકુનીએ દુર્યોધનને કીધું કે જુગાર રમવાની અંદર હું સૌથી એક્સપર્ટ છું, પાસા બદલવાનો, અને જો તું યુધિષ્ઠિર મહારાજને આપણી સાથે જુગાર રમવા માટે તૈયાર કરી લે તો એના રાજ્યનો નાશ કરી શકાય એમ છે, એને આ રાજ્યથી બહાર કરી શકાય એમ છે. શકુનીની સલાહ લઈ અને દુર્યોધને યુધિષ્ઠિર મહારાજને જુગાર માટે નિમંત્રણ આપ્યું. જુગાર રમવો આજના લોકો માટે શાસ્ત્રમાં નિષેધ છે, પણ ક્ષત્રિય લોકો જે છે એના માટે જુગાર રમવું એ ધર્મ છે. અને યુધિષ્ઠિર મહારાજ ધર્મના અંશ હતા. દુર્યોધનનું નિમંત્રણ એમણે સ્વીકાર કરી લીધું. યુધિષ્ઠિર મહારાજ પોતાના પાંચેય ચારેય ભાઈઓ સાથે જુગાર રમવા માટે હસ્તિનાપુરની સભામાં બેઠા. દુર્યોધને એવું કપટ કર્યું કે એ રમત જ્યારે પ્રારંભ કરવામાં આવી તો શરૂઆતના સમયમાં પાંડવોને જીતવા દીધા. પાંડવો થોડું 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 જીતતા ગયા અને એ રમત જ્યારે બરાબર મધ્ય સમયમાં પહોંચી એ સમયે શકુનિએ પોતાનું કપટ જાળ જે છે એ ફેલાવ્યું, જેનાથી પાંડવોને સંશય ન થાય કે અહીંયા કઈક કપટ થવા જઈ રહ્યું છે. અડધા દાવ સુધી પાંડવોને જીતવા દીધા અને અડધો દાવ જયારે પૂરો થયો ત્યારે ફરીથી શકુનિએ પોતાના હાથ ચાલાકી કરી અને પાંડવોને હરાવતા ગયા. પાંડવો પોતાનું ધન, પોતાની સેના, પોતાનું ઐશ્વર્ય, પોતાનું રાજ્ય બધું હારી ચુક્યા છે. અને બધું હારી ગયા પછી કોઈ સંપત્તિ બાકી ન રહી ત્યારે યુધિષ્ઠિર મહારાજે સૌથી પહેલા પોતાના ભાઈ ભીમને દાવમાં લગાવ્યા. સંપત્તિ પૂરી થઈ ગઈ, હવે દાવમાં મનુષ્યનો વારો આવ્યો છે. યુધિષ્ઠિર મહારાજે પોતાના ભાઈ ભીમને દાવ ઉપર લગાવ્યો. ભીમને યુધિષ્ઠિર મહારાજ હારી ગયા. અર્જુનને લગાવ્યા, અર્જુનને હારી ગયા. સહદેવ, નકુળ અને અંતે યુધિષ્ઠિર મહારાજે પોતાની જાતને દાવ ઉપર લગાવી દીધી. પાંચેય પાંડવો કૌરવોના દાસ થઈ ચુક્યા છે, પોતાના શસ્ત્રો તો પહેલા જ હારી ચુક્યા હતા. દુર્યોધને જોયું કે હવે આની પાસે જુગારમાં મૂકવા જેવી કોઈ વસ્તુ બાકી નથી રહી, કારણ કે જે વ્યક્તિ પોતાને હારી ચુક્યો છે એ હવે દાવ ઉપર શું લગાવી શકે. છતાં દુર્યોધન પોતાની ચાલાકી વાપરી અને યાદ કરાવે છે, યુધિષ્ઠિર મહારાજ હજી એક વસ્તુ છે તમારી પાસે, જો તમે દાવમાં લગાવવા ચાહતા હો તો હું તમને બતાવું. યુધિષ્ઠિર મહારાજે મનમાં વિચાર કર્યો કે હું બધું હારી ચૂક્યો છું, હવે મારી પાસે શું બાકી છે. દુર્યોધને કીધું, તમારી પાસે તમારી પત્ની બાકી છે હજી. યુધિષ્ઠિર મહારાજ વિચાર કરે છે કે હું બધું ખોઈ ચૂક્યો છું, પણ જો હું દ્રૌપદીને દાવ ઉપર લગાવી દઉં અને કદાચ મારું ભાગ્ય કામ કરી જાય કે આ હારેલી જેટલી વસ્તુ છે એ મને પાછી મળી જાય. દુર્યોધનના મનમાં એક સંશય હતો કે યુધિષ્ઠિર મહારાજ ક્યારે પોતાની પત્નીને આ જુગારમાં નહીં લગાવે, અને એટલા માટે એને એવો દાવ બનાવ્યો કે યુધિષ્ઠિર મહારાજ જો તમે દ્રૌપદીને દાવમાં લગાવવા માંગતા હોય અને જો તમે આ દાવ જીતી જશો તો તમારી હારેલી જેટલી સંપત્તિ છે એ બધી તમને પાછી આપી દેવામાં આવશે એક જ દાવની અંદર. યુધિષ્ઠિર મહારાજના મનમાં ઓર લાલસા ઉત્પન્ન કરાવી અને યુધિષ્ઠિર મહારાજને થયું કે કદાચ જો આ દ્રૌપદીને હું જીતી જાઉં તો મારું જે ગયેલું રાજ્ય છે, મારા ભાઈઓની જે દાસતા છે એમાંથી હું એને મુક્ત કરાવી શકું. યુધિષ્ઠિર મહારાજે અંતે નિર્ણય લીધો કે આ દાવ એ ખેલી નાખવો છે. અંતિમ દાવ શકુનિએ પોતાની પૂર્ણ કપટ બુદ્ધિ વાપરી અને અંતિમ દાવમાં તે પાંડવોને હરાવી દીધા. યુધિષ્ઠિર મહારાજ હારી ચૂક્યા, દ્રૌપદી નહીં. દ્રૌપદી પોતાના મહેલમાં છે, કોઈ વાતની એને ખબર નથી કે હું મારા પતિઓ દ્વારા હરાઈ ચૂકી છું. દ્રૌપદીને જયારે જીતી લેવામાં આવી, દુર્યોધને કીધું, દુશાસન જા અને દાસીને અહીંયા લઈને આવ્યો, કારણ કે અમે યુદ્ધમાં એને જીતી ચૂક્યા, હવે એ અમારી દાસી છે. શ્રેષ્ઠ ભરત વંશની પુત્રવધુ, એના જ કુળનો એક વ્યક્તિ એને દાસીનું સંબોધન કરી અને એવી સભામાં બોલાવે છે જ્યાં ભારત વર્ષના વૈદિક કાળના 20 લાખ પુરુષો હાજર હતા. અને બનવા કાળ કે દ્રૌપદી સમય રજસ્વલા અને એક વસ્ત્રમાં હતી. દુશાસન ગયો દ્રૌપદીને લેવા માટે અને દ્રૌપદીને કીધું કે તમે ચાલો સભાની અંદર, કારણ કે તમારા પતિવો જે છે એ તમને જુગારમાં હારી ચૂક્યા છે. સાંભળીને દ્રૌપદીના પગ નીચેથી જમીન ખસી ગઈ. પતિઓનો શું અધિકાર છે મને પૂછ્યા વગર આવી રીતે એ જુગારમાં હારી ચૂક્યા છે મને. દુશાસન કે હું કઈ સાંભળવા માંગતો નથી, મને આદેશ આપવામાં આવ્યો છે તને આ સભાની અંદર લઈ જવામાં આવશે. હવે તું અમારી દાસી છો, જો તું ચાલ નહીતર જબરજસ્તીથી મારે તને લઈ જવી પડશે. દ્રૌપદીએ આવવા માટે સાફ મનાઈ કરી દીધી, સાફ ઇનકાર કરી દીધો કે હું નહીં આવું. અને એ સમયે મહાભારતમાં વેદવ્યાસજી લખે છે કે એ દુશાસન દ્રૌપદીના વાળ પકડીને, દ્રૌપદીના વાળ ખુલ્લા હતા, દ્રૌપદીના વાળ પકડી દ્રૌપદી આવવા નહોતી ચાહતી, એને ખેંચી પોતાના મહેલમાંથી ઢસડતા ઢસડતા એ ગુરુઓની સભાની વચ્ચે એને ઉપસ્થિત કરી દેવામાં આવ્યું. અને દ્રૌપદીને આવી રીતે ગુરુઓની સભાની વચ્ચે જયારે ઉપસ્થિત જોઈ, દ્રૌપદી રડે છે, આંખોમાંથી અશ્રુઓની ધાર વહે છે, પોતાના પતિઓની સામે જોવે. અને જેવું દ્રૌપદીએ પાંડવોની સામે જોયું, પાંડવોના મસ્તક નીચે થઈ ગયા. પાંચેય ભારત વર્ષના મહારથીઓ છતાં આજે એકય પતિમાં એ બળ નહોતું કે એની પત્નીને દાસીમાં દાસતામાંથી મુક્ત કરી શકે, કારણ કે ખુદ દાસ બની ચૂક્યા છે બીજાના. અને એ સમયે સભામાં કર્ણ ઉભો થયો. કર્ણને યાદ આવ્યું પોતાનું અપમાન જે દ્રૌપદીએ કર્યું હતું દ્રુપદના રાજ્યમાં. એના સ્વયંવર વખતે કર્ણ શસ્ત્ર લઈને ઉભો થઈ ગયો હતો અને બધા રાજાઓની વચ્ચે દ્રૌપદીએ કીધું કે આનું કુળ કયું છે એ ખબર નથી, એટલા માટે આ સ્પર્ધામાં ભાગ નહીં લઈ શકે. કર્ણને શસ્ત્ર હેઠા મુકાવી દીધા હતા. અને એ સમયે કર્ણએ મનમાં નિશ્ચય કરી લીધો કે દ્રૌપદી આજ તે મારા શસ્ત્ર મુકાવ્યા છે, એક દિવસ હું તારા વસ્ત્ર નીચે મુકાવી દઈશ. દુર્યોધન કાંઈ બોલે એ પહેલા કર્ણએ ઉભા થઈને કીધું, દુર્યોધન આ હવેથી આપણી દાસી છે અને એટલા માટે મારી ઈચ્છા છે કે આને હું નગ્ન સ્વરૂપમાં જોવા ચાહું છું. કર્ણની વાતને દુર્યોધને તે અનુમોદન આપ્યું છે. દુર્યોધને કીધું કે હા બરાબર છે, હવે આ દાસી છે, આને નગ્ન કરો અને ત્યારબાદ એને મારી જાંગ ઉપર બેસાડો. દુર્યોધનની આ વાત જયારે સાંભળી અને એ જ સમયે ભીમસેને પ્રતિજ્ઞા કરી લીધી કે ભવિષ્યમાં જયારે પણ આ દાસ્તામાંથી છુટકારો મળશે એ દિવસે હું દુર્યોધનની જાંગ તોડીશ. અને કથા પ્રસંગ આપણે સાંભળ્યો આગળ કે 18મા દિવસે મહાભારતમાં ભીમે દુર્યોધનની જાંગ ઉપર પ્રહાર કર્યો. એ આ સમયની પ્રતિજ્ઞા હતી. દુર્યોધને દુશાસનને આદેશ આપ્યો, દુશાસન આ હવે આપણી દાસી છે, આનું રક્ષણ કરવા વાળું કોઈ નથી અને એટલા માટે હું તને આદેશ આપું છું કે એનું વસ્ત્ર ખેંચી લે, એને નિર્વસ્ત્ર કરી દે. તો એક વિચાર કરવા જેવી વાત છે કે આજના સમયમાં તે જો આવું કાર્ય કોઈ જગ્યાએ થઈ રહ્યું હોય ને તો આ સમાજમાં એવો કોઈ પુરુષ નથી જે કે બેઠો રહે. કોઈક વ્યક્તિ તો એવો હોય જે આજે તેનો વિરોધ કરે. પણ વિચાર કરો 20 લાખ લોકો અને ઈ તે દ્વાપર યુગની અંદર ઈ સભામાં ઉપસ્થિત અને 20 લાખ પુરુષોની વચ્ચે એક સ્ત્રીને નિર્વસ્ત્ર કરવામાં આવી છે અને એમાં એક પણ વ્યક્તિ એવો નથી જે ઉભો થઈને કહી શકે કે તમે આ ગલત કાર્ય કરી રહ્યા છો, એક પણ વ્યક્તિ. અને એટલા માટે આગળ કુંતી મહારાણીએ કીધું કે પ્રભુ જેટલા જેટલા લોકોએ આ અસત સભામાં દ્રૌપદીના કેશને કેવલ જોયા હતા એ બધા રાજાઓનો તમે નાશ કરાવી દીધો છે. 20 લાખ માંથી એક પણ વ્યક્તિ ઉભો થઈને કહેતો નથી કે આ અન્યાય છે, આવું ન થવું જોઈએ, કોઈ વિરોધ ન કર્યો. વિચાર કરો એ સ્ત્રીની શું સ્થિતિ હશે કે જે આટલા બધા પુરુષો વચ્ચે નિર્વસ્ત્ર થવા જઈ રહી છે. કેટલી લજ્જા હશે એના મનમાં, કેટલો ભય થતો હશે એના મનની અંદર. અને કોઈ પણ વ્યક્તિએ એની લજ્જાની એની ભયની પરવા કર્યા વગર બધા લોકો આ દ્રશ્યને જોવા ત્યાં બેસેલા હતા. માની લો ઘણીવાર એવું બને કે વ્યક્તિ અન્યાયનો વિરોધ ન કરી શકે ત્યારે શાસ્ત્રમાં એક વાત બતાવવામાં આવી છે કે અન્યાય જ્યારે સહન ન થાય ને તો એ સ્થાનને છોડીને નીકળી જવું જોઈએ. જો તમે ત્યાં બેઠા રહ્યો છો, જો એ અન્યાયને તમે તમારી દ્રષ્ટિથી જોવો છો, તો આને શાસ્ત્ર મનુસંહિતા અનુસાર તમારી મૂક સંમતિ માનવામાં આવે છે કે જે અન્યાય થઈ રહ્યો છે એમાં તમે સંમત છો, એટલા માટે તમે મૂક સંમતિ અને શાસ્ત્ર કહે છે. અને એટલા માટે જે અપરાધ દુર્યોધન, કર્ણ અને કૌરવને લાગ્યો, એ અપરાધ એ સભાની અંદર બેઠવા વાળા બધા લોકોને લાગ્યો છે. દ્રૌપદીએ વિચાર કર્યો કે આ સભાની અંદર મોટા મોટા રથીઓ, મહારથીઓ, અતિરથીઓ બેઠા છે, હું કોઈની પાસે જઈને મદદ માંગુ. અને સૌથી પહેલા દ્રૌપદી દોડતા ગયા પિતામહ ભીષ્મની પાસે. આ અસત સભાની અંદર ભીષ્મય તે ત્યાં બેઠા છે. દ્રૌપદી પગમાં પડી અને પિતામહને પ્રાર્થના કરે છે, પ્રભુ પિતામહ, અરે આ સભાની અંદર કોઈ બીજા વ્યક્તિ સમજે કે નહીં, તમે તો કુરુકુળના કુરુવૃત્ત પિતામહ છો, કમસે કમ તમે તો મારી સ્થિતિને સમજો કે મારી સાથે અન્યાય થઈ રહ્યો છે અને આ હસ્તિનાપુર તમારું રાજ્ય છે, તમારા શાસન હેઠળ આવો અન્યાય તમે કેવી રીતે સહન કરી શકો. મહાભારત પ્રમાણ છે, પિતામહ ભીષ્મ ખાલી એટલું જ બોલ્યા છે, પુત્રી નીતિના નિયમથી સૂક્ષ્મ હોય છે. અને ભીષ્મનું વાક્ય વાસ્તવમાં એટલું બધું તાત્વિક હતું ભક્તો, કારણ કે એ ધર્મને જાણવા વાળા મહાજન છે. કોઈ વ્યક્તિના મનમાં સંશય થાય, શું ભીષ્મ કઈ બોલ્યા ને એનો અર્થ એ હતો કે ભીષ્મ આ અન્યાયમાં સંમત હતા? નહીં, ભગવાનના પરમ ભક્ત હોવાના કારણે ભગવાનની લીલામાં કોઈ વિક્ષેપ ઉભો ન થાય એટલા માટે ભીષ્મ કઈ બોલતા નથી. લોકો ટીકા કરે છે પિતામહ ભીષ્મ ઉપર કે ભીષ્મ પિતામહે તે દુર્યોધનનું અન્ન, અરે દુર્યોધન પિતામહ ભીષ્મનું અન્ન ખાઈ રહ્યો હતો. વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર લખે છે, ભીષ્મ એટલા માટે નથી બોલતા કારણ કે જો પિતામહ ભીષ્મએ દિવસે અન્યાય રોકી દીધો હોત તો મહાભારતના યુદ્ધની સંભાવના ક્યારેય ન થઈ હોત. અને પિતામહ ભીષ્મનું મુખ્ય કાર્ય હતું કે મહાભારતનું યુદ્ધ થાય એ લીલામાં ભગવાનની પૂરેપૂરી સહાયતા કરવી, કારણ કે જો ભીષ્મ દુર્યોધનના પક્ષમાં ન હોત તો મહાભારતના યુદ્ધની કોઈ સંભાવના જ નહોતી. દુર્યોધન આટલો ઉછળતો હતો યુદ્ધ માટે કારણ કે ભીષ્મ એના પક્ષમાં બેઠા હતા અને એને ખબર હતી આની ઈચ્છા મૃત્યુનું વરદાન છે, આ પોતે જો ચાહે તો જ મરી શકે, નહીતર આને કોઈ મારી શકે એમ નથી. ભગવાનની લીલાને સંપન્ન કરવા માટે પિતામહ ભીષ્મ કઈ બોલતા નથી, દુઃખ છે અંદરથી, પણ ભગવાનની સેવાને પિતામહ ભીષ્મ સૌથી અગ્ર સ્થાન ઉપર રાખી રહ્યા છે. આ જગતની અંદર ભગવાનના ભક્તો માટે ભગવાનની સેવા સૌથી મુખ્ય કર્તવ્ય છે, પિતામહ ભીષ્મ સમજાવે છે આ લીલા દ્વારા. યેન કેન પ્રકારેણ ભગવાનની સેવાને પહેલી પ્રાયોરિટી આપવી જોઈએ, બાકીનું કામ પછી છે. ભીષ્મએ સંક્ષિપ્તમાં કહી દીધું, પુત્રી નીતિના નિયમ બહુ સૂક્ષ્મ છે, હું તારી મદદ નહીં કરી શકું. દ્રૌપદી દ્રોણાચાર્યની પાસે જાય છે, દ્રોણાચાર્યને વિનંતી કરે છે. દ્રોણાચાર્ય કહે છે, હું તો આ રાજ્યનો એક સેવક છું, મારો અહીંયા કોઈ સ્વતંત્ર નિર્ણય ચાલતો નથી. એક પછી એક ધૃતરાષ્ટ્રની પાસે ગઈ. ધૃતરાષ્ટ્ર કહે છે, પુત્રી હું તો અંધ છું, હું કઈ જોઈ શકતો નથી. મારા પુત્રો શું કરી રહ્યા છે મને કઈ ખબર નથી. તદ્દન જૂઠું, પોતાના પુત્રોને ધૃતરાષ્ટ્ર કઈ કહી શકતા નથી અને કેવલ આડી અવળી વાતો કરી. અને દ્રૌપદી સમજી ગઈ કે આ ધૃતરાષ્ટ્ર રીતે મારા સસરા હોવા છતાં મને કોઈ હેલ્પ કરી શકે, કોઈ મદદ કરી શકે એમ નથી. આગળ વધતા વધતા એક પછી એક વ્યક્તિઓ પાસે મહાભારતમાં અનેક લોકોના નામ છે. સાર આમાંથી સમજવા જેવો એ છે ભક્તો, આ સંસારની અંદર રીતે, આ જગતની અંદર રીતે આપણે અનેક લોકોનો આશ્રય લેવા મથીએ છીએ. ક્યારેક પિતાની પાસે જઈએ, ક્યારેક સગા સંબંધીઓ પાસે જઈએ, જે આપણા સ્નેહીઓ છે, મિત્રો છે, આપણને એવું લાગે છે કે આ લોકો અમને બચાવશે. આપણા જીવનમાં વિપત્તિ આવી છે, દુઃખ આવ્યું છે, મારો પરમ મિત્ર છે, મને બચાવી લેશે દુઃખમાંથી. પણ ભક્તો, કોઈ વ્યક્તિ આપણને આ જગતમાં બચાવી નથી શકતું, ગમે એટલી હેલ્પ માંગો બીજાની પાસે. કુંતી મહારાણી પહેલા કહી ચૂક્યા છે કે પ્રભુ આ જગતમાં કોઈ એક કે બે કે પાંચ વખત હેલ્પ કરે, વારંવાર મદદ કરવાનો આ જગતમાં કોઈને સમય નથી. અને વારંવાર મદદ કરે એ પાત્ર માત્ર ભગવાન એક જ છે. દ્રૌપદીએ અનેક લોકોની મદદ માંગવાનો પ્રયાસ કર્યો, કોઈએ હેલ્પ ન કરી. અંતે દ્રૌપદીએ વિચાર કર્યો કે હું મારી રક્ષા ખુદ કરીશ. ક્યારેક ક્યારેક વ્યક્તિને પોતાનામાં આત્મવિશ્વાસ ઉત્પન્ન થાય છે. કેવો આત્મવિશ્વાસ? કે આ જગતમાં દુઃખોથી હું મારી રક્ષા કરી લઈશ, હું બચાવી લઈશ મારી જાતને. દ્રૌપદી સાડી પકડી રાખીને ઉભી છે. વિચાર કરો, 10,000 હાથીઓનું બળ રાખવા વાળો દુશાસન અને એક અબલા સ્ત્રી દ્રૌપદી સામે છે. દ્રૌપદીએ વિચાર કર્યો કે આ દુશાસનની સામે હું મારી રક્ષા કેવી રીતે કરી શકું. દુશાસનને જોતા જ દ્રૌપદીના મનનો વિચાર પલટાઈ ગયો, ફરી ગયો એના મનથી વિચાર, હું મારી રક્ષા નહીં કરી શકું. અને અંતે દ્રૌપદીને યાદ આવે છે કૃષ્ણની, કારણ કે દ્રૌપદીના ગુરુ જે છે એનું નામ છે વશિષ્ઠજી. દ્રૌપદીને જે કઈ શિક્ષા દીક્ષાઓ મળી એ વશિષ્ઠજી દ્વારા પ્રાપ્ત થઈ છે. અને જ્યારે દ્રૌપદીના વિવાહ થયા એ સમયે વશિષ્ઠજીએ દ્રૌપદીને કીધું હતું કે પુત્રી, જીવનમાં જ્યારે કોઈ સંકટ ઉત્પન્ન થાય ત્યારે તું કૃષ્ણને યાદ કરી દે, કારણ કે ત્યાર તારા જીવનમાં ગમે એટલું મોટું સંકટ હશે, જો તું કૃષ્ણને યાદ કરીશ એ સંકટ તારા જીવનમાંથી આપોઆપ દૂર થઈ જશે. પોતાના ગુરુએ કીધેલી વાત દ્રૌપદીની સભામાં યાદ આવે છે. ભક્તો, જીવનમાં જ્યારે ખૂબ વિકટ સ્થિતિ હોય ત્યારે પોતાના ગુરુને યાદ કરવા જોઈએ, કારણ ગુરુએ આપેલા ઉપદેશો, ગુરુએ આપેલા આદેશો ભલે એ સંક્ષિપ્ત હોય પણ રસ્તો એમાંથી જ નીકળતો હોય છે. હંમેશા ગુરુના વચનને યાદ કરી લેવું જોઈએ. અને એટલા માટે દ્રૌપદીએ પોતાના ગુરુમાં પૂર્ણ વિશ્વાસ રાખી પોતાની સાડી છોડી દીધી, બે હાથ ઉપર કરી અને ભગવાન દ્વારકાધીશને યાદ કરે છે. હે કેશવ, હે દ્વારકાવાસી, પાહી પાહી જગતપતે. હે પ્રભુ, આ અસત સભાની અંદર મારી લાજ લૂંટાવા જઈ રહી છે, હે દ્વારકાધીશ મારી રક્ષા કરો. દ્રૌપદી પોતાનું બોલવાનું પૂરું કરે અને એટલામાં તો આ શબ્દ જે છે એ દ્વારકાની અંદર કૃષ્ણ સુધી પહોંચી ગયો. રુક્મણીજીની સાથે બેઠા છે, પોતાની પત્ની સાથે સમય વ્યતીત કરી રહ્યા છે અને દ્રૌપદીની પ્રાર્થના જેવી ભગવાને સાંભળી, તરત જ ભગવાન ક્યાંથી ઉભા થઈને નીકળ્યા. દ્રૌપદીજી પૂછે છે ક્યાં, એટલું પૂછે છે તો ભગવાન દ્વારકા છોડીને નીકળી ગયા. અને એટલી સ્પીડથી ભગવાન હસ્તિનાપુર જઈ રહ્યા છે, આજ ભગવાનને લાગે છે કે મારી સ્પીડ કમ પડશે. રસ્તામાં પોતાનું વાહન ગરુડજીને ઉભેલા જોયા. ગરુડજી કે ભગવાન કઈ બાજુ? ભગવાન કે અત્યારે કહેવાનો સમય નથી. ભગવાનને લાગ્યું કે હજી હું ધીમો પડીશ, કદાચ મારા ભક્તની લાજ જશે. ભગવાને વસ્ત્રને પહેલા આદેશ આપી દીધો, વસ્ત્રને કીધું કે મારી પહેલા તું પહોંચી જા. અને આ બાજુ દુશાસન દ્રૌપદીની સાડી ખેંચવાનો પ્રારંભ કરે. દુશાસન સાડી ખેંચતો જાય છે અને કોઈને ખબર નથી વસ્ત્ર ક્યાંથી, અંતરિક્ષમાંથી સાડીનો એક એવો તાકો ભગવાને મોકલ્યો. આ બાજુ દુશાસન ખેંચતો જાય અને દુર્યોધન પોતાની જાન ઉપર હાથ માગતા નાખતા કહેતો તો દુશાસન, આને જલ્દી નિર્વસ્ત્ર કરો. દુશાસન કહે છે, હું મારા પૂર્ણ બળથી પ્રયાસ કરું છું પણ આ વસ્ત્ર પૂરું થતું નથી. સુરદાસજી કહે છે, સુરદાસજીના શબ્દોમાં દુશાસન બોલે છે કે ભાઈ દુર્યોધન, મને ખબર નથી પડતી કે આ નારી છે કે સાડી છે, કે સાડી કે નારી હે કે સાડી હે કે સાડી બીચ નારી હે, આ નારી છે કે સાડી બનાવવાની ફેક્ટરી છે, કારખાનું છે, સમજાતું નથી. ખેંચતો રહી ગયો દુશાસન અને ખેંચતા મહાભારત વેદવ્યાસજી એવું કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં ઉપસ્થિત થાય એ પહેલા તો દુર્યોધન 10,000 હાથીના બળ વાળો દુર્યોધન સાડીના ઢગલામાં ક્યાં ખોવાઈ ગયો ખબર ન પડે, મોઢામાંથી ફીણ નીકળી ગયા દ્રૌપદીની સાડી ખેંચતા ખેંચતા, અને છતાં એ વસ્ત્ર પૂરું ન થયું. કુંતી મહારાણી યાદ કરે છે, પ્રભુ એ સમયે રક્ષા આ જગતનો કોઈ વ્યક્તિ નહીં, માત્ર તમે જ કરી શકો. દ્રૌપદી સભાની અંદર એલાન કરે છે કે આ વાસ્તવમાં અસત સભા છે, કારણ એક સ્ત્રીની લજ્જા, એક સ્ત્રીની શું મર્યાદા હોય છે એ આ ભારત વર્ષનો આ બુદ્ધિમાન સમાજ નથી જાણતો, પણ દ્વારકાની અંદર રહેવા વાળો મારો ભાઈ જાણે છે. આ સભાની અંદર 20 લાખ લોકો બેઠા હોવા છતાં અહીંથી કોઈ ઊભું નથી થયું, પણ મારા ભાઈને મેં એક વખત ખાલી પોકાર કર્યો, એક વખત બોલાવ્યા, એમાં અહીંયા ઉપસ્થિત થઈ અને એને મારી રક્ષા કરી છે. કહેવાનું તાત્પર્ય છે ભક્તો, આ જગત ની અંદર આશ્રય જો ભગવાન નો લેવામાં આવે તો આ જગત એના પ્રયાસોને ખેંચતા રહી જાય, પણ ભક્ત ની લાજ કોઈ દી જાતી નથી. એક કવિ લખે છે ને, હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણે. કૃષ્ણની ભક્તિ કરતા હોય અને કોઈને લાજ ગઈ હોય, કોઈ સંકટમાંથી મુક્ત ન થયો હોય, વિશ્વ ઇતિહાસમાં એક વ્યક્તિ એવો નથી જેની રક્ષા ભગવાને ન કરી હોય. પ્રત્યેક લોકોની રક્ષા એ અસત સભાની અંદર ભગવાને દ્રૌપદીની રક્ષા કરી. કારણ કે મેં કાલે ભગવાનનો એક ગુણ તમને કીધો હતો કે નાનામાં નાની સેવાય તે ભગવાન કોઈ દિવસ ભૂલતા નથી. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે શિશુપાલનો વધ કર્યો એમણે ઈરાજસ્વી સભાની અંદર, તો એ સુદર્શન ચલાવતા ભગવાનના હાથમાં થોડો ઘાવ લાગી ગયો અને દ્રૌપદીએ જોયું તો એને તરત જ પોતાની સાડી ફાડી, નવી જ સાડી હતી, ફાડી નાખી અને કૃષ્ણની આંગળી ઉપર પાટો બાંધી દીધો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અરે દ્રૌપદી, થોડો નાનો એવો ઘાવ છે, આને ભરવા માટે આટલા બધા આ તારી નવી સાડીના દોરા જે છે આને તે શા માટે વેસ્ટ કરી દીધા, શા માટે તે તારી સાડીને બગાડી નાખી. ત્યારે દ્રૌપદી કહે છે કે હે પ્રભુ, મેં આ સાડીને નથી ફાડી, મેં આનો પાટો નથી બાંધ્યો, અરે તમારા હાથમાં ઘાવ લાગ્યો અને મારી સાડીના જે તાર છે, મારી સાડીના જે દોરા છે, એ તો આપોઆપ મારી સાડીમાંથી નીકળી અને તમારી આંગળી ઉપર લાગી ગયા છે. દુર્ભાગ્ય છે એ દોરાવાનું કે જે હજી મારા શરીર ઉપર એમનામ લાગેલા છે. ત્યારે ભગવાનને ઈચ્છા થઈ હતી, દ્રૌપદી જેમ આજ તારો ભાવ જે, તારો પ્રેમ જે તે મારી સામે પ્રગટ કર્યો છે, આના બદલામાં હું તારી રક્ષા કરીશ. અમુક આચાર્યો એવું કહે છે કે દ્રૌપદી એક વખત એમની સખીઓ સાથે નદીમાં સ્નાન કરવા માટે ગયા હતા. સ્નાન કરતા કરતા બન્યું એવું કે એ જ સમયે એ જ નદીની અંદર દુર્વાસા ઋષિ થોડે દૂર સ્નાન કરતા હતા. હવે બન્યું એવું કે દુર્વાસા ઋષિનું કૌપિન જે છે એ પાણીમાં તણાઈ ગયું. દુર્વાસાજી નિર્વસ્ત્ર થઈ ગયા, પાણીમાં હતા, પણ દુર્વાસાજીના મુખ ઉપર થોડી લજ્જા થઈ કે આ બાજુ સ્ત્રીઓ સ્નાન કરે છે, કૌપિન જે છે, વસ્ત્ર જે હતું એ તો નદીમાં તણાઈ ગયું છે, તો હવે બહાર કેવી રીતે જવું. દ્રૌપદી પરિસ્થિતિને સમજી પોતાના વસ્ત્રને ફાડી અને દુર્વાસાજી તરફ ફેંક્યું. દુર્વાસાજી એનું કૌપિન બનાવી અને બહાર આવીને દ્રૌપદીને આશીર્વાદ આપ્યા, પુત્રી આ જે રીતે તે મારી લજ્જા બચાવી છે એવી રીતે એક દિવસ ભગવાન તારી લજ્જા બચાવશે. અને દુર્વાસાજીના આશીર્વાદથી ભગવાન શ્રી કૃષ્ણએ એને કેન પ્રકારે દ્રૌપદી જે ભગવાનને પ્રેમ કરે છે એ પ્રેમ એટલો અદભુત છે ભક્તો કે એનું શબ્દમાં વર્ણન સંભવ નથી. પોતાનું નામ ભગવાને એને આપ્યું છે કૃષ્ણા, ભગવાનનું નામ કૃષ્ણ છે, દ્રૌપદીને કૃષ્ણા કહેવામાં આવે છે. પ્રતિ ક્ષણ કૃષ્ણ કેવી રીતે સુખી થાય, કેવી રીતે ભગવાનને પ્રસન્ન રાખી શકાય, પોતાના પ્રેમને પ્રગટ કરવાની એક ક્ષણ દ્રૌપદી એના જીવનમાં ક્યારેય જાતી નથી કરી. કુંતી મહારાણીને અહીંયા યાદ આવે છે. કુંતી મહારાણી કહે છે, અસત સભાની અંદર તમે દ્રૌપદીની રક્ષા કરી અને અનેક મહારથીઓથી તમે મારા પુત્રોને બચાવ્યા છે. હજી હમણાં હમણાં જે મહાભારતનું યુદ્ધ થયું અને એ મહાભારતમાં સૌથી મહાન યોદ્ધા જે હતા પિતામહ ભીષ્મ, એ ભીષ્મ યુદ્ધ તો કરતા હતા પણ એટલી સ્ફૂર્તિથી લડતા નહોતા. એક દિવસ દુર્યોધન પિતામહ ભીષ્મની પાસે ગયો અને દુર્યોધને પિતામહ ભીષ્મની પાસે જઈને કીધું, પિતામહ તમે નમક હરામ છો. સીધો આ શબ્દનો પ્રયોગ કર્યો, મહાભારત પ્રમાણ છે. કારણ કે તમે અન્ન અમારું ખાવ છો અને પ્રેમ પાંડવોને કરો છો. તમે બરાબર લડતા નથી, નહીતર આ પાંચ પાંડવો એક દિવસમાં સમાપ્ત થઈ જાય. પિતામહ ભીષ્મ અપમાનને સહન ન કરી શક્યા. એમણે કીધું ઠીક છે, આવતીકાલે પાંચ માંથી એકય પાંડવ જીવિત નહીં, કાં પાંડવ નહીં હોય કાં હું નહીં હોઉં. દુર્યોધન મનમાં ખુશ થતા થતા ગયો, ચાલો કમસે કમ પિતામહને ઉશ્કેરી તો દીધા યુદ્ધ કરવા માટે. પિતામહ ભીષ્મની આ પ્રતિજ્ઞા ભગવાન સમજી ગયા અને ભગવાને વિચાર કર્યો પાંડવોને કેવી રીતે બચાવી શકાય. પિતામહ ભીષ્મએ પ્રતિજ્ઞા લઈ લીધી. બીજા દિવસે સવારે યુદ્ધ થવાનું હતું. રાત્રિના સમયે ભગવાને જઈ અને દ્રૌપદીને જગાડી. દ્રૌપદીને જગાડીને કીધું કે અખંડ સૌભાગ્યવતી રહેવું છે કે પછી કાલથી વ્હાઈટ સાડીમાં આવવાનું છે. દ્રૌપદી કે અખંડ સૌભાગ્ય તો કોણ, કઈ સ્ત્રી નથી ચાહતી. તો એ કે જો તું અખંડ સૌભાગ્ય ચાહતી હો તો ચાલ મારી સાથે. દ્રૌપદીને જગાડી ભગવાન યુધિષ્ઠિર મહારાજ પાસે ગયા. યુધિષ્ઠિર મહારાજને કીધું કે તમે જાગો, કારણ કે તમારા પિતામહે પ્રતિજ્ઞા લીધી છે કાલે તમે નહીં હો. યુધિષ્ઠિર મહારાજ કે કાંઈ વાંધો નહીં, અમને સુવા દો. ભગવાન કહે છે ખરા માણસ, હવે કોઈ આપણને રાત્રે આવીને એમ કહે કે કાલે તમે ઘરની બહાર નહીં નીકળતા, નહીતર તમારી ઉપર ફાયરિંગ થવાનું છે. આપણને ઊંઘ આવે રાત્રે, કોઈ એટલું ખાલી કઈ નહીં નીકળી જાય, કાલે તમારી ઉપર હુમલો થવાનો છે ઘરની બહાર ન નીકળતા, તો આપણે નીકળીએ નથી. યુધિષ્ઠિર મહારાજ શાંતિથી સુઈ ગયા. કૃષ્ણ કે પણ તમે સુવો નહીં, કાલે ઉઠશો નહીં. યુધિષ્ઠિર મહારાજ કે જે થાય, આ જગત તો જાણે છે અમે તમારા ભક્તો છીએ, અને કાલે લોકો કહેશે કે કૃષ્ણના ભક્તો હતા ને મરી ગયા, એમ તમારી ભક્તિ નહીં કરે કોઈ, જે કઈ પ્રોબ્લેમ છે એ તમે સોલ્વ કરો. ભક્ત આરામથી સુઈ ગયા અને ભગવાન નીકળ્યા છે એના પ્રોબ્લેમનું સોલ્યુશન શોધવા માટે. ભગવાને દ્રૌપદીને સાથે લઈ અને બ્રહ્મ મુહૂર્તના થોડા સમય પહેલા જ્યારે પિતામહ ભીષ્મ ગાયત્રી કરવા માટે બેઠતા, એ સમયે ભગવાને દ્રૌપદીને કીધું કે મુખ ઉપર ઘૂંઘટ લગાવી, પગના જે ઝાંઝર છે એ કાઢી, ચપ્પલ ભગવાન કે મને હાથમાં આપી દો અને કેવલ પિતામહ ભીષ્મને જઈને પ્રણામ કરજે બસ. દ્રૌપદીને કીધું આવું શા માટે? ભગવાન શ્રી કૃષ્ણ કે હું જેટલું કહું છું એટલું તું કર, ખાલી પિતામહને જઈને પ્રણામ કરી લે. જઈને પ્રણામ કર્યા તો પિતામહ ભીષ્મને થયું કે આ દુર્યોધનની પત્ની આવી લાગે છે અને એને આશીર્વાદ આપી દીધો, અખંડ સૌભાગ્યવતી ભવ. બહાર નીકળવા જતી હતી, પિતામહે પાછળ ફરીને જોયું કે આ તો દ્રૌપદી છે. દ્રૌપદીને જોઈ એટલે પિતામહ સમજી ગયા કે આ કોનો હાથ છે આમાં, અને એને પ્રથમ પ્રશ્ન દ્રૌપદીને એ જ કર્યો, કેશવ ક્યાં છે? ગીધી ઉભા બાર ગેટ ઉપર. દ્રૌપદી પિતામહ ભીષ્મની સાથે બહાર આવે છે અને ઈ દ્રશ્ય વેદવ્યાસજી કહે છે દ્રૌપદીના ચપ્પલ બગલમાં દબાવીને ભગવાન ઉભા હતા. બોલો, પોતાના ભક્તની રક્ષા માટે ભગવાન પોતાના ભક્તની ચરણ પાદુકાઓને પોતાના હાથમાં લેતા શરમ નથી અનુભવતા, સંકોચ નથી રાખતા. અને એ સમયે પિતામહ ભીષ્મએ પ્રતિજ્ઞા કરી કે કેશવ તમે મારી પ્રતિજ્ઞાને તોડાવવા માટે આવ્યા છો, પણ આવતીકાલના યુદ્ધમાં જો તમારી પ્રતિજ્ઞા ન તોડાવું તો મારું નામ ભીષ્મ નહીં. અને તોડાવી ભગવાનની પ્રતિજ્ઞા. ભગવાને પ્રતિજ્ઞા કરી હતી કે હું મહાભારતના યુદ્ધમાં અસ્ત્ર શસ્ત્ર નહીં ઉઠાવું અને રથના પૈડા. બીજા દિવસે એવું યુદ્ધ કર્યું પિતામહે કે ભગવાનને લાગ્યું કે અર્જુન તો આજ ગયો, અર્જુનને કે તું સાઈડ મારે મને જવા દેવે, અને એ સારથીની સીટને છોડી અને કઈક તૂટેલો રથ હતો એનું ચક્ર હાથમાં ઉઠાવી અને ભીષ્મને મારવા જાય. ફોટો તમે જોયો છે. અને ત્યારે પિતામહ ભીષ્મ શસ્ત્ર છોડી દે છે. પોતાની અંતિમ સ્તુતિમાં યાદ કરતા એ કહે છે કે પ્રભુ આ વિલક્ષણ છબીને જોવા માટે હું આજ સુધી જીવિત રહ્યો છું, આવો મને મારવા માટે. સ્વાગત કરે છે ભગવાનનું, પણ અર્જુન પગ પકડી ભગવાનને રોકે છે. તો પોતાના ભક્ત માટે ભગવાન પોતાની પ્રતિજ્ઞા તોડી નાખે છે, પણ ભક્તને કઈ થવા દેતા નથી. પિતામહ ભીષ્મએ કીધું કૃષ્ણ તમે તો પ્રતિજ્ઞા લીધી હતી ને કે મહાભારતના યુદ્ધમાં હું શસ્ત્ર નહીં ઉઠાવું. પિતામહ કે પ્રતિજ્ઞાનું જે થવું એ થાય, મારા ભક્તનો વાળ વાંકો ન થવો જોઈએ. એમ પ્રતિજ્ઞાઓ તો બહુ થતી રહે ને બહુ તૂટતી રહેશે. ભક્ત એકવાર વયો ગયો એ પાછો નહીં મળે.
કર્ણએ અર્જુનને મારવાની યોજના બનાવી હતી, કારણ કે કર્ણ કુંતીનો પુત્ર છે એવું જ્યારે કુંતી મહારાણીએ કર્ણની આગળ જાહેર કરી દીધું, ભગવાન કૃષ્ણ તે કર્ણને મનાવવા માટે ગયા કે તું પાંડવોની બાજુ આવી જા, આ યુદ્ધ રોકાઈ જશે. કર્ણ માનતો નથી. એ સમયે ભગવાને ઇન્દ્રને કીધું કે તમે તમારા પુત્ર અર્જુનને જો બચાવવા ચાહતા હોવ તો કર્ણની પાસે જઈ અને દાન માંગો, કારણ કે સંધ્યા સમયે કર્ણ કોઈ પણ યાચકને ના નથી પહેતો. ઇન્દ્ર બ્રાહ્મણનું સ્વરૂપ લઈ કર્ણની પાસે ગયા. કર્ણને જઈને કીધું તમારું કવચ અને કુંડળ જે છે એ મને આપી દો. કર્ણએ કર્ણ જાણતો તો આ ઇન્દ્ર છે, બ્રાહ્મણના વેશમાં આવ્યા છે. કવચ અને કુંડળ એને આપી દીધા, કારણ કે જ્યાં સુધી કવચ અને કુંડળ કર્ણના શરીર ઉપર હોય એનો કોઈ વધ ન કરી શકે, એને કોઈ મારી ન શકે. ઇન્દ્રએ લઈ લીધું, બદલામાં એને એક અમોઘ શક્તિ કર્ણને આપી, એક બાણ આપ્યું ઇન્દ્રએ કર્ણને, અને એ બાણ કર્ણએ સ્પેશિયલ સાચવી રાખ્યું હતું અર્જુનને મારવા માટે, કે જ્યારે મહાભારતના યુદ્ધમાં ચાન્સ મળશે ત્યારે આ બાણથી હું અર્જુનને મારીશ. અને પિતામહ ભીષ્મ અને કર્ણની વચ્ચે ઝઘડો થઈ ગયેલો એટલે જ્યાં સુધી પિતામહ ભીષ્મ સેનાપતિ હતા કૌરવોના ત્યાં સુધી કર્ણ યુદ્ધ મેદાનમાં આવ્યો જ નહોતો. 10 દિવસ સુધી, 11મા દિવસથી કૌરવોની સેનાના સેનાપતિ તરીકે કર્ણની નિમણૂક કરવામાં આવી. ભીષ્મ પિતામહ જયારે બાણશૈયા ઉપર પડ્યા તો ભગવાન શ્રી કૃષ્ણને ખબર હતી કે કર્ણની પાસે એક અમોઘ શક્તિ છે. ભગવાનને થયું કે આ શક્તિનો ઉપયોગ કરાવી લેવો જોઈએ, નહીતર અર્જુન માટે આગળ જતા ખતરો સાબિત થશે. કર્ણ જ્યારે સેનાપતિ થયો એકાદ બે દિવસ વ્યતીત થયા હશે, અને એ સમયે ભગવાને ભીમનો પુત્ર જે છે ઘટોત્કચ હિડિંબાથી જે પુત્ર ઉત્પન્ન થયો તો ભીમને એનું નામ હતું ઘટોત્કચ, એને બોલાવ્યો. શરીર પહાડ જેવું, ખૂબ મદિરા પીવડાવી અને એને મહાભારતના યુદ્ધમાં મોકલવામાં આવ્યો, અને એવું યુદ્ધ કર્યું એને. અને મહાભારતમાં એવું લખ્યું છે એ દિવસે રાત્રિ યુદ્ધ પ્રારંભ થયું. દિવસે તો યુદ્ધ ચાલતું હતું, રાત્રે વિશ્રામ નહીં, રાત્રે યુદ્ધ ચાલુ. અને દુર્યોધનના મનમાં સંશય થયો, આટલું મોટું પ્રાણી આ છે કોણ? કર્ણ શિબિરમાં જઈ રહ્યો તો કર્ણને કીધું, કર્ણ ગમે એ કરે પણ આને મારવો જરૂરી છે. કર્ણ કે પણ હું કેવી રીતે મારી શકું આને? દુર્યોધને કીધું, તારી પાસે ઓલું બાણ તું મને બતાવતો હતો ને અર્જુન હાટું રાખ્યું છે, એ કાઢ આને માર અત્યારે. એ કે નહીં, એ તો કાલ સવારે અર્જુન ઉપર એનો પ્રયોગ કરવાનો છે. દુર્યોધન કે અત્યારે જો બાણ નહીં કાઢ ને કાલ સવારનું યુદ્ધ જ નહીં, આ રાતમાં બધી સેના ખાઈ જાય એમને ઉભો. કાલ સવારનું યુદ્ધ થાય તો જ અર્જુનને મારીશ ને, કાલની વાત કાલે તું અત્યારે એ બાણનો પ્રયોગ કર. અને એ બાણ કર્ણએ ઘટોત્કચ ઉપર ચલાવ્યું, ઘટોત્કચનો વધ કર્યો, અને એ સમયે ભગવાનના મુખ ઉપર એક શાંતિ પ્રસરિત થઈ ગઈ. આખી પાંડવ સેના ચિંતામાં, કારણ કે ભીમનો પુત્ર હતો એનું મૃત્યુ થયું છે, પણ ભગવાન શ્રી કૃષ્ણના મુખ ઉપર સંતોષની છાયા જોઈ યુધિષ્ઠિર મહારાજ પ્રશ્ન કરે છે, પ્રભુ અમારા પુત્રનું મૃત્યુ થયું છે અને તમે સંતુષ્ટિ પ્રાપ્ત કરી રહ્યા છો? અને એ સમયે ભગવાન આ રહસ્યને પ્રસ્તુત કરે છે યુધિષ્ઠિર મહારાજ આગળ, કે આ જે શક્તિથી આ ભીમ પુત્રનો વધ કરવામાં આવ્યો છે એ જ શક્તિથી આવતીકાલે અર્જુનનો વધ થવાનો હતો, પણ પોતાના ભક્તને બચાવવા માટે ભગવાને આ લીલા રચી. અર્જુનના પુત્ર અભિમન્યુને જ્યારે છળકપટથી મારવામાં આવ્યો એ સમયે અર્જુને તો તરત જ્યારે એને જાણ થઈ કે મારા પુત્રને આવી રીતે છળથી મારવામાં આવ્યો છે, અર્જુને તરત પ્રતિજ્ઞા કરી કે છળથી મારવાવાળા એ જયદ્રથને આવતીકાલે સૂર્યાસ્ત પહેલા જો નહીં મારું તો હું અગ્નિ સમાધિ લઈ લઈશ. ભક્ત પ્રતિજ્ઞા કરતા કરી નાખે એને પૂરી ભગવાન કરાવે છે. અર્જુને પ્રતિજ્ઞા લઈ લીધી અને ભગવાનને ખબર હતી કે અર્જુન કાલે જયદ્રથનો વધ નહીં કરી શકે, કારણ કે કૌરવોએ જયદ્રથને કાલે યુદ્ધમાં સામે જ ન આવવા દીધું. ભગવાન ને થયું કે આ લોકો જયદ્રથ ને છુપાવી દીધો છે અને કોઈ પણ કારણસર બહાર કાઢવો પડશે. ભગવાને સૂર્યદેવ ને આદેશ આપી દીધો, નીકળો તમે, અંધારું રાત્રિનો સમય કરી નાખ્યો. ઘણા લોકો એવું કહે છે કે ભગવાને સૂર્યની આડા વાદળ લાવી દીધા, આવો અમુક લોકોનો મત છે. હવે તમે વિચારો કે સૂર્યની આડે જો વાદળ આવી ગયું હોય તો તમને એટલી ખબર ન પડે કે અત્યારે દિવસ છે કે રાત છે. એટલું તો આપણને સમજમાં આવે ને કે સૂર્યની આડે વાદળ છે એટલે અત્યારે છે તો દિવસ. કમ્પ્લીટ સત્ય એ છે કે ભગવાને સૂર્યને આદેશ આપ્યો કે તમે અસ્તાચળ વૈયા જાઓ, સૂર્ય નીકળી ગયો. અને આ રીતે સૂર્યને મોકલી દીધા. બધા કૌરવોને થયું, અરે આજે રાત્રિ વહેલા થઈ ગઈ. અને બધા કૌરવો આનંદમાં હતા. અર્જુન અગ્નિ સમાધિ, અને જયદ્રથને થયું કે ચાલો અર્જુનની અગ્નિ સમાધિ જોવાનો આનંદ જ કંઈક ઓર છે, આપણે જઈને જોઈ. જેવો જયદ્રથ અર્જુનની સામે આવ્યો, ભગવાને સૂર્યને અસ્તાચળથી પાછા બોલાવીને કીધું, અર્જુન આ રહ્યો સૂર્ય અને આ રહ્યો જયદ્રથ. અર્જુને ગાંડી ઉઠાવી અને જયદ્રથનો વધ કરી નાખ્યો ભગવાનની કૃપાથી, કર્ણના બાણોથી રક્ષા. કર્ણએ પાંચ બાણ રાખેલા પાંડવોને મારવા માટે. ભગવાન શ્રી કૃષ્ણે કુંતીને કીધું, કર્ણ તમારો પુત્ર છે, એની પાસે જાઓ, દાન માગો, અને જ્યારે તમને કઈ માગવાનું કહે આ પાંચ બાણ માગી લેજો. ભગવાનની કૃપાથી કર્ણ પાસે રહેલા એ પાંચેય બાણ કુંતી મહારાણીએ લઈ લીધા. દ્રોણાચાર્યથી રક્ષા કરી. આવી રીતે કુંતી મહારાણી એક પછી એક પ્રસંગને યાદ કરતા કહે છે, પ્રભુ મૃધે મૃધે અનેક મહારથાસ્ત્રો, અનેક મહારથીઓથી, અનેક અસ્ત્રોથી, અને દૂરની વાત નથી, હમણાં હમણાં તમે બ્રહ્માસ્ત્રથી પાંડવોની, મારા પાંચેય પુત્રોની, અને આ પાંડવોનો જે વંશજ, અંતિમ વંશજ ઉત્તરાના ગર્ભની તમે રક્ષા કરી છે, પ્રભુ આ તો મેં મારી નજરે જોયું છે. કુંતી કહે છે, પણ પ્રભુ આ સંસારમાં લોકો થાકે છે, તમે જે મદદ અમને કરી છે આટલી હેલ્પ સંસારમાં બીજું કોઈ નથી કરતું, રોજ અમારી ઉપર વિપત્તિ આવે છતાં તમે કોઈ દી ના નથી પાડી, જીવનમાં જ્યારે જ્યારે વિપત્તિઓ આવી, જ્યારે જ્યારે દુઃખ આવ્યું ત્યારે તમે અમને મદદ કરી છે. ભગવાનના એવું નથી પાંડવોને મદદ કરે છે કુંતીને, આપણા બધાની ઉપર ભગવાનના કરોડો ઉપકાર છે. ભગવાન શ્રી કૃષ્ણે કીધું, ભાઈ બહુ પ્રશંસા કરી તમે મારી, હવે મૂળ વાત જે છે તમારે જોઈએ છે શું, તમે મારી પાસેથી શું અપેક્ષા રાખો છો. ત્યારે કુંતી મહારાણી કહે છે,
વિપદઃ સંતુનઃ શશ્વ તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યસ્યા પુનર્ભવ દર્શનમ.
કુંતી મહારાણી કહે છે, પ્રભુ મારે જોતું છે વિપદઃ, વિપત્તિ દુઃખ જોતું છે મારે. ભાગવતની અંદર જેટલા જેટલા ભક્તોનું નામ લખવામાં આવ્યું છે, જેટલા ભક્તોની વાત કરવામાં આવી છે, એક પણ ભક્ત એવો નથી જેણે ભગવાનની પાસે દુઃખ માંગ્યું. જો કુંતી પ્રણામય ભગવાનને અદ્ભુત કરે છે અને ભગવાનની પાસેથી કંઈક વરદાન માંગે છે, એ તો એટલું અદ્ભુત છે. કે છે વિપદ, હે પ્રભુ વારંવાર અમારા જીવનમાં વિપત્તિઓ આવતી રહે, વારંવાર દુર્યોધન મારા પુત્રને મારવાનો પ્રયાસ કરે, વારંવાર મારી પુત્રવધુ દ્રૌપદીની લાજ લૂંટાતી રહે, કારણ કે હું ચાહું છું કે દુઃખ મારા જીવનમાં આવે. એક પ્રશ્ન મનમાં થાય, શું કુંતી મહારાણી ગાંડા થઈ ગયા હતા? દુઃખ માંગે છે ભગવાન પાસે, દુઃખ એટલા માટે, વિપત્તિઓ એટલા માટે માંગે છે ભક્તો. શિલ પ્રભુપાદજી કહે છે કે વિપત્તિઓ જે છે ને એ સ્વપ્ન સમાન છે. આ જગતની અંદર દુઃખ જે છે એ એક સ્વપ્ન સમાન છે. આ જગતમાં કોઈ જીવ ઉપર જ્યારે દુઃખ આવે ત્યારે એ જીવ પરેશાન થઈ જાય, પણ એ જ દુઃખ જ્યારે કોઈ ભક્ત ઉપર આવે ને ત્યારે એ ભક્ત ભગવાનને ઓર વધારે શરણાગત થાય છે, ઓર શરણાગતિ વધારે છે. કુંતી મહારાણીના કહેવાનું તાત્પર્ય એ છે, પ્રભુ દુઃખના સમયમાં તમારી જેટલી યાદ આવે, જેટલી કરુણતાથી, જેટલી આર્ત ભાવથી દુઃખમાં જેટલું તમારું સ્મરણ થાય છે એટલું સુખમાં નથી થતું. અને આ તો આપણો અનુભવ બોલે છે. આપણો એકનો એક પુત્ર દવાખાનામાં હોસ્પિટલમાં દાખલ હોય અને ડોક્ટર એમ કહી દે કે ભગવાનની ઈચ્છા સિવાય હવે કોઈ બચાવી શકે નથી, અને એ સમયે આપણા હૃદયમાંથી જે ભગવાનના નામ ભગવાનના ઉદ્ગાર જે નીકળે એવા રોજ આપણે ઘરે ઓમ જય જગદીશ કરતા હોય એમાં આવે. રોજ અગરબત્તી દીવા ભગવાનની સામે ફેરવી છે ત્યારે એ ભાવ નથી જે દુઃખના સમયે યાદ આવે છે. અને સુરત તો તમે જાણો છો પૂરનું શહેર છે. પાણી આવ્યું હોય ને આપણે ઉપર માળ ન હોય અને અગાસીમાં બરાબર આવું આવું થઈ રહ્યું હોય અને એ સમયે જે ભગવાનની યાદ આવે કે પ્રભુ બસ હવે આટલેથી રોકી દો બસ, અને એ જે ઉદ્ગાર હૃદયમાંથી નીકળે એ રોજ ઘરે વિગ્રહની સેવા કરતા નીકળે નથી નીકળતા. કુંતી મહારાણી વાસ્તવમાં બહુ બુદ્ધિમાન સ્ત્રી છે. આ શ્લોકમાં લાગે છે કે મહારાણી કુંતી દુઃખ માગે છે, પણ વાસ્તવમાં એ ભગવાનનું દર્શન માગે છે. ભગવાનને કહે છે વારંવાર દુઃખ આપો, કેમ? કારણ કે જેટલી જેટલી વાર અમારા જીવનમાં દુઃખ આવ્યું એટલી એટલી વાર અમને તમારું દર્શન પ્રાપ્ત થયું છે. તમારા દર્શન કરવાનો અવસર મળે છે, ચાન્સ મળે છે. ઘણા ભક્તો કહે છે કુંતી મહારાણીએ વિપત્તિ નહીં ભગવાનનું દર્શન માગે છે મહારાણી કુંતી. આ શ્લોકનો અંતિમ શબ્દ છે પુનઃ ભવ દર્શનમ, પ્રભુ વારંવાર તમારું દર્શન હું ચાહું છું એટલે હું માગું છું કે મારા જીવનમાં વિપત્તિ આવે દુઃખ આવે. ભક્તો દુઃખ એટલે ચાહે છે ભગવાનની યાદ આવે. કારણ કે કુંતી મહારાણી કહે છે કે પ્રભુ તમે અત્યારે જો હસ્તિનાપુરને છોડીને ચાલ્યા જશો મારો પુત્ર રાજા બનશે, સુખ આવશે અમારા જીવનમાં, બની શકે હું તમને ભૂલી જાઉં, વિસ્મરણ થઈ જાય. કળિયુગના જીવો માટે તો એક જ વસ્તુ સૌથી શ્રેષ્ઠ છે ભગવાનને યાદ કરવા માટે, એ છે ભગવાનની કથા. કારણ કે જેટલી ચિંતા જેટલા સંશય જે કાંઈ છે એ બધું ભગવાનની કથાઓથી નષ્ટ થાય છે. વ્યક્તિ ભગવાનની કથાને વારંવાર ચિંતન કરી મનન કરી અને કથાઓના આધારે ભગવાનને યાદ કરવાનો પ્રયાસ કરે છે, ભગવાનનું સ્મરણ કરે છે. એટલા માટે આ કથાઓને કળિયુગમાં બહુ મહત્વ આપવામાં આવ્યું છે. અને એટલે જ એક કવિ કથાની મહિમાને પ્રસ્તુત કરતા એક બહુ સુંદર ભજનમાં, આ કોઈ એવું ભજન નથી પણ ગોસ્વામી તુલસીદાસજી દ્વારા આપવામાં આવેલી ચોપાઈઓ દ્વારા કથાની જે કઈ મહિમાઓ પ્રગટ થઈ છે એને પ્રસ્તુત કરવામાં આવી રહી છે. કથાથી શું થાય છે?
જય જય રામ કથા, જય શ્રી રામ કથા, જય શ્રી રામ કથા, જય રામ કથા, જય શ્રી રામ કથા.
મિટ જાતી હૈ
જિસે શ્રવણ કર મિટ જાતી હૈ, જિસે શ્રવણ કર મિટ જાતી હૈ,
જન્મ જન્મ કી વ્યથા. જય જય રામ કથા, જય શ્રી રામ કથા,
જય જય રામ કથા, જય શ્રી રામ કથા, જય જય રામ કથા, જય શ્રી રામ કથા.
રામાયણ ની અંદર ચાર વક્તાઓ છે, ચાર શ્રોતાઓ છે, અને એમાંના પ્રથમ વક્તા ગોસ્વામી તુલસીદાસજી પોતાના શ્રોતાઓને કહે છે
રામ કથા કલિકા મદ ગાઈ, શુભ
જન સજીવની મોરી સુહાઈ
રામ કથા કલિકામ જગાઈ સુજન સજીવન મોરી સુહાઈ
ઉદ્ધવિશ રામ સકલ જન રંજની રામ કથા કલિ કલુ
શ્રામ સકલ જન રંજની રામ કથા કલિલ સવિભજન
તેરા પરમારથ બન જાય
તેરા પરમારથ બન જાય
તેરા પરમારથ બન જાય
મેરા પરમારથ બન જાય જય રામ કથા જય જય રામ કથા જય રામ કથા જય શ્રી રામ કથા
જય રામ કથા
જય શ્રી રામ કથા સુબિશાલા રામ કથા કાલી કાકરાલા
રામ કથા શશિ કિરણ સમાના સંત ચકોર કરહિ જહિ પાના
રામ કથા શશિ કિરણ સમાના સંત ચકોર કરહિ જહિ પાના પી કર તું ભી અમર હો જાય
સુન કર તું ભી અમર હો જાય
સુન કર તું ભી અમર હો જાય
હનુમંત જગાઓ જય જય રામ કથા જય શ્રી રામ કથા
જય રામ કથા જય શ્રી રામ કથા
જય જય રામ કથા જય શ્રી રામ કથા
જય રામ કથા જય શ્રી રામ કથા
તૃતીય વક્તા રામાયણના છે ભગવાન શિવ અને ભગવાન શિવ માતા પાર્વતીને કથાની મહિમા સંભળાવતા કહે છે
રામ કથા કલિ વિઠલ કોઠારી સાદર સુન
રામ કથા કલિ બિટપ કોઠારી સાદર સુનુ ગિરાજ કુમારી
રામ કથા સુંદર કર તારી સંશય વિહગ ઉતાવ નિહારી
રામ કથા સુંદર કર તારી સંશય વિહગ ઉડાવ નિહારી સમ સંશય ભાગેગા
મેરા સબ સંશય ભાગેગા
મેરા સબ સંશય ભાગેગા
પાર્વતી કર જગા જય જય રામ કથા જય શ્રી
જય રામ કથા જય શ્રી રામ કથા જય રામ કથા જય શ્રી રામ કથા
ગરુડજી કાગભૂષણજી મહારાજ ને કહે છે
સુનહુ તાત જે કારણ આયો સો સબ ભય
પરમ પાન તવ આશ્રમ ગયો મોહન શયના બ્રહ્મ
અબ શ્રી રામ કથાયતિ પાવની સદા સુખદ દુઃખ કુંજન સાહની
અબ શ્રી રામ કથાયતિ પાવની સદા સુખદ દુઃખ કુંજન સાહની સાદર તાત સુનાવ મોરી
બાર બાર વિનવ પ્રભુ તોરી રામ કથા જય શ્રી રામ કથા
જય રામ કથા જય શ્રી રામ કથા જય શ્રી રામ કથા
બધાની કથા પૂર્ણ થઈ ગઈ ચારેય વક્તાઓએ ચારેય શ્રોતાઓને કથા સંભળાવી પણ યાજ્ઞવલ્કજીએ પૂર્ણાહુતિ નથી કરી અને ભગવાન શિવે માતા પાર્વતીજીને કંઈક વચન કહેવાનું હજી પ્રારંભ છે કોઈ ચોપાઈ નથી પણ અંતે ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે
રામ ચરણ રતિ જો ચહ અથવા પદ નિર્વાણ
રામ ચરણ રતિ જો ચહ અથવા પદ નિર્વાણ
રામ ચરણ રતિ જો ચહ અથવા પદ
રામચરણ રતિ જો ચહ અથવા પદ નિર્વા
ભાવ સહિત સો યહ કથા
ભાવ સહિત સો યહ કથા
ભાવ સહિત સો યહ કથા
ભાવ સહિત સો યહ કથા કથા જય શ્રી રામ કથા
જય રામ કથા જય શ્રી રામ કથા
જય રામ કથા જય શ્રી રામ કથા
જિસે
શ્રવણ કર મિટ જાતી હૈ જિસે શ્રવણ કર મિટ જાતી હૈ
જન્મ જન્મ કી વ્યથા હો જય
જય રામ કથા જય શ્રી રામ કથા
જય જય રામ કથા જય શ્રી રામ કથા
જય રામ કથા જય શ્રી રામ કથા
અનેક ભક્તો શબ્દ ગોસ્વામીજીના છે પણ કથા પ્રતિ પોતાના જે મંતવ્યો છે પોતાનો જે ભાવ છે એને આ ચોપાઈઓમાં ભજનોમાં એમણે રજૂ કર્યો છે. કારણ કે કળિયુગની અંદર સરળ સાધન છે ભગવદ્ કથા, ભગવાનનું સ્મરણ કરવા માટે. અને એટલા માટે કુંતી મહારાણી ભગવાનને કહે છે, દુઃખ આપો, વિપત્તિઓ મારા જીવનમાં આવતી રહે, કારણ કે જેટલી વિપત્તિઓ વધશે એટલી શરણાગતિ વધશે. બહુ દૂર જવાની આપણે જરૂર નથી. આપણા જ ગુજરાતના ભક્ત મહેતા નરસિંહ બાળપણથી માતા પિતાની છત્રછાયા ગુમાવી દીધી. ધીરે ધીરે ભાઈ અને ભાભીના સાથે રહેતા રહેતા મોટા થયા. બાળપણમાં એની ભાવિના કઠોર વચન અનેક અપમાનોને સહન કર્યું, ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને એમની કૃપાથી એને કૃષ્ણ ભક્તિ પ્રાપ્ત થઈ. ભગવાન શિવની ઉપાસના કરવાથી મહેતા નરસિંહ કૃષ્ણ ભક્ત બન્યા. ઇતિહાસ સાક્ષી છે આનો. ભક્તો ઘણા લોકો ભગવાન શિવ અને વિષ્ણુમાં એ હજી કન્ફ્યુઝ થયા કરે છે. ભગવાન શિવ પોતે આનો ખુલાસો કરે છે અને થોડીક બુદ્ધિ જો શાસ્ત્રમાં લગાડો ને તો વિષ્ણુ અને શિવનો જે ઝઘડો છે ને એ સમાપ્ત થઈ જાય. ઘણા લોકો કે શિવજી મોટા છે તો પછી રામાયણમાં એવું કેમ કે ભગવાનને રામેશ્વર તરીકે એની પૂજા કરી. પણ તમે કોઈ વાતને પોતાની બુદ્ધિથી સ્વીકારવા કરવા, બેટર ઈ છે કે તમે આચાર્યોના મતથી એને પકડવાનો પ્રયાસ કરો. રામેશ્વર શબ્દની વ્યાખ્યા જ્યારે ભગવાન રામે એવી આપી કે રામના જે ઈશ્વર છે, ત્યારે દેવતાઓએ કીધું નહીં, બ્રહ્માજી સહિત દેવતાઓએ વિરોધ કરી અને કીધું રામસ્ય ઈશ્વર, રામ જેના ઈશ્વર છે એનું નામ રામેશ્વર છે. અને આ વાતનું સમર્થન ભગવાન શિવ ખુદ પ્રગટ થઈને આપે છે કે રામેશ્વરનો અર્થ છે રામ જ જેના ઈશ્વર છે, ઇતિ રામેશ્વર. સંસ્કૃતના જે વિદ્વાનો છે એ વાતને સારી રીતે સમજી શકશે. અને એ જ ભગવાન શિવ હનુમાનજી મહારાજના રૂપમાં આજીવન ભગવાનની સેવા કરે છે. અનેક શાસ્ત્રોમાં પ્રમાણ છે કે ભગવાન શિવ જે છે એ કોઈ અલગ વસ્તુ નથી, એ ભગવાન જ છે, ભગવાનનું જ બીજું એક રૂપ છે. તમોગુણને ધારણ કરી આ સંસારનો પ્રલય કરવા માટે એ જ વિષ્ણુ શિવજીના રૂપમાં પ્રગટ થાય છે. કેવી રીતે? બ્રહ્માજી સમજાવે છે કે જેવી રીતે ક્ષીરમ દધિ વિકાર વિશેષ યોગાત, દૂધમાંથી જેમ દહીં બને, દહીં જે છે એ દૂધનો જ વિકાર છે પણ એ દહીંને પાછું દૂધનો બનાવી શકાય, એમ શિવજી જે છે એ ભગવાન વિષ્ણુ જ છે, એનું જ બીજું સ્વરૂપ છે. વિષ્ણુથી જ શિવજીનું પ્રાગટ્ય થયું છે પણ શિવ જે છે એ સ્વતંત્ર ઈશ્વર નથી, આનું શાસ્ત્ર સ્વીકાર કરે છે. શિવજી કોણ છે? ભાગવતમ કહે છે વૈષ્ણવા નામ યથા શંભુ. આ જગતની અંદર જેટલા ભગવાનના ભક્તો છે એમાં સૌથી શ્રેષ્ઠ છે ભગવાન શિવ. રામાયણ આનો સ્વીકાર કરે છે કે ભગવાન વારંવાર રામકથા સાંભળવા માટે જાય છે અને અહીંયા તો વક્તા જ ભગવાન શિવ છે અને શ્રોતા માતા પાર્વતી છે. આ જગતની અંદર ભગવાનની કથાઓનો આરંભ જ ભગવાન શિવના મુખેથી થાય છે. એક મહાન તત્વ છે પણ તાત્વિક દ્રષ્ટિઓથી સમજણ નહીં હોવાના કારણે આપણે આ ઝઘડામાં પડી જઈએ છીએ શિવજી મોટા છે આ મોટા છે. તો ઈ શિવજીની કૃપા નરસિંહ મહેતાએ જયારે શિવજીને પ્રસન્ન કરી લીધા તો શિવજીએ કીધું કે શું જોઈએ છે. મહેતા નરસિંહ કહે છે કે તમને જે પ્રિય હોય ઈ મને આપો. શિવજી કહે મને પ્રિય છે રાસલીલા. મહેતા નરસિંહ અને ભગવાન શિવ બે રાસલીલા જોવા માટે જાય છે, પણ રાસલીલાનો નિયમ ઈ છે કે કોઈ પુરુષ એ રાસલીલામાં પ્રવેશ કરી શકે નહીં. રાસલીલાની બાઉન્ડરી જ્યાંથી પ્રારંભ થાય છે ત્યાં ભગવાન શિવ અને નરસિંહ બે ગોપી બની ગયા છે. ભગવાન શિવ ગોપી બન્યા, એનું નામ થયું ત્રિલોચના. કોઈ તમને પૂછે ભગવાન શિવ રાસલીલામાં જાય અને ગોપી બને એનું નામ શું છે? ત્રિલોચના. ત્રણ આંખ છે ને, અને એની સેવા ભગવાન શિવની છે દ્વારપાળ. રાસલીલામાં એ દ્વારપાળ બનીને ઉભા રહે છે. મહેતા નરસિંહ ગોપી બન્યા અને એનું નામ એનું જ રહ્યું નરસિંહ ગોપી તરીકે એને પ્રવેશ કર્યો. ભગવાન શિવજીની સેવા છે કે જ્યારે એ દ્વારપાળ બનીને ઉભા હોય તો હાથમાં મશાલ લઈ અને પ્રકાશ પાથરવાની સેવા ભગવાન શિવની છે રાસલીલામાં. શિવજીએ કીધું કે નરસિંહ આજે મારી સેવા હું તને આપું છું. ભગવાન શિવે પોતાના હાથમાં જે મશાલ હતી મહેતા નરસિંહના હાથમાં આપી દીધી. અને એ મશાલ ખબર નહીં, પ્રસંગ ઇતિહાસ એવો બોલે છે કે એ મશાલની સાથે સાથે મહેતા નરસિંહનો હાથે બળવા લાગ્યો હતો. રાસલીલામાં એ ભગવાનની લીલામાં જોવા એટલા આવિષ્ટ થઈ ગયા ભગવાન શિવની કૃપાથી. રાસલીલાની અંદર ભગવાનની એક ગોપીએ જોઈ લીધું કે સામે કોઈ ગોપી ઉભી છે અને એનો હાથ બળી રહ્યો છે. એણે ભગવાનને સચેત કર્યા, પ્રભુ આ કોઈ ગોપી અહીંયા આવી છે અને એનો હાથ બળી રહ્યો છે. ભગવાન કહે છે એ બળતો નથી, એનો હાથ નથી બળતો, એના અનર્થ બળી રહ્યા છે. ભક્તિનો પ્રકાશ એના હૃદયમાં ઉતરી રહ્યો છે બળવા. વિચારો કેટલા આવિષ્ટ છે, હાથ બળે છે છતાં નરસિંહને ખબર નથી. રાસલીલા પૂરી થઈ, ભગવાન આવ્યા, મહેતા નરસિંહનો હાથ જેવો હતો એવો કરી દીધો અને એમને કરતાલ આપી, કેદાર રાગ આપ્યો અને વસ્ત્રો આપ્યા ભગવાને, અને પોતાના મોરપીછ વાળો એક મુકુટે ભગવાને નરસિંહને ગિફ્ટ આપેલો એ વખતે. અને એ દિવસથી મહેતા નરસિંહ જે ભક્ત બન્યા અને એ જ વેશ લઈને જયારે એ પાછા જુનાગઢમાં આવ્યા, લોકોએ અનેક વાર અપમાન કર્યું કે આને હવે ભગતનો વેશ કાઢ્યો છે, એમ નાટક કરે છે આ ભગવાનની ભક્તિનું. મહેતાજી ઘણાને કહેતા હું ભગવાનને મળીને આવ્યો છું, કોઈ સ્વીકાર કરવા તૈયાર નથી. અને એક સિદ્ધાંત ઈ સમજવા જેવો છે ભક્તો કે આ જગતમાં જે કોઈ શિવજીની ભક્તિ કરે એ કૃષ્ણ ભક્તિને પ્રાપ્ત કરવાનો પહેલો અધિકારી છે. કારણ કે ભગવાન શિવ તે કૃષ્ણ ભક્તોમાં વૈષ્ણવોમાં સૌથી શ્રેષ્ઠ છે. અને આવી રીતે મહેતા નરસિંહ જુનાગઢમાં આવ્યા. પોતાની ભાભીનું અપમાન એટલું અસહ્ય હતું કે એણે ઘર છોડવાનો નિર્ણય કરી લીધો. મહેતાજીએ ઘર છોડ્યું. એ સમયે એમના વિવાહ થઈ ચૂક્યા હતા, એક પુત્ર એક પુત્રી. અને બેયના વિવાહ પોતાના પરિવારને લઈ ગામની બહાર આવ્યા. ભગવાને ઉદ્ધવજીને કીધું કે ઉદ્ધવ તમે જઈને આના રહેવાની કંઈક વ્યવસ્થા કરો. ઉદ્ધવજી આવ્યા, એક મકાન બનાવી દીધું અને એ મકાનની અંદર એટલી સામગ્રી એને મૂકી દીધી કે નરસિંહ મહેતાના જીવનમાં ક્યારેય ખાવા પીવાની તકલીફ ન થાય. પણ મહેતા સ્વભાવ ભક્ત એટલા, જે કોઈ વૈષ્ણવ આવે ભક્તો આવે બધાને આવો ભગવાનનો પ્રસાદ લેવા, આવો કૃષ્ણ પ્રસાદ લેવા. અને આજીવન ચાલે એટલો ભંડાર 6 મહિનામાં ખૂટવાડી દીધો કેવલ ભક્તોની સેવામાં, સાધુઓની સેવામાં. સમય જાતા પુત્રનું મૃત્યુ થયું, કોઈ વિચલિતતા નથી જીવનમાં. પુત્ર ગયો કાંઈ વાંધો નહીં. સમય વીતતા પત્નીનું મૃત્યુ થયું, પત્ની મરી ચૂક્યા છે, કોઈ દુઃખ નથી, કોઈ વિચલિતતા નહીં. એક દીકરી વધી છે, એને સાસરે મોકલાવી દીધી અંજારનગર રંગધર મહેતાને. ત્યાં એનો સંબંધ કરવામાં આવ્યો, વિવાહ થયા. પણ પિતા ભક્ત છે, પરિવારમાં કોઈ વ્યક્તિ નથી, એટલા માટે એમની પુત્રી જે છે કુંવરબાઈ, સાસરામાં બહુ દુઃખ સહન કરવું પડ્યું એને. કારણ કે પિતાના પક્ષથી કોઈ મદદ નહીં, કોઈ તૈયારી નહીં. અને એમાં એક સમય એવો આવ્યો એના શ્રીમંત નો પ્રસંગ આવ્યો, અને શ્રીમંત નો પ્રસંગ આવ્યો એટલે સ્વાભાવિક છે એ સમયમાં એવી પરંપરા હતી કે દીકરીના પિતા કઈક વસ્તુઓ લઈ અને દીકરીને લેવા માટે જતા. રંગધર મહેતા ને એમનો પરિવાર વિચાર કરે છે કે નરસિંહ મહેતા છે નાગર પણ કોઈ બિઝનેસ કરતા નથી, એ તો ભગત છે, અને એને કદાચ અહીં બોલાવશું તો એની સાથે એની જેવા ભગત લઈને આવશે, આપણું અપમાન થશે, પણ શું કરીએ, વ્યવહારિક પ્રસંગ છે, વ્યવહાર તો કરવો પડશે. કુંવરબાઈને વિશ્વાસ હતો કે ભલે પિતાજી પાસે કાંઈ નથી પણ કમસે કમ એક સાડી લઈને જો આવશે તોય હું આ લોકોને બતાવીશ કે મારા પિતા એક સાડી લઈને આવ્યા છે. ખાલી તો કુંવરબાઈએ રંગધર મહેતાને કીધું, સસરાજી એ કઈક સારા સ્વભાવના હતા, થોડા કુંવરબાઈની વાત માનતા હતા. એને કુંવરબાઈએ કીધું કે તમારે જે કઈ લાવવાની ઈચ્છા હોય તમે એક પત્રમાં લખો, મારા પિતા નિશ્ચિત રૂપમાં એ લઈને આવશે. કારણ કે એટલો વિશ્વાસ તો એ સ્ત્રીને પોતાના પિતા ઉપર હતો. એની સાસુને થયું કે લાવવાના તો કઈ નથી, લખવામાં શું વાંધો છે, અને લિસ્ટ બનાવ્યું મોટું, અને એ લિસ્ટમાં હીરા જવેરાત મોતી એવી વસ્તુઓ લખી કે મહેતા નરસિંહ કોઈ દિવસ નો આપી શકે, અને સાથે લખ્યું કે આમાંથી જો કઈ ન લાવી શકો ને તો બે મોટા મોટા પથ્થર લેતા આવજો. કમસે કમ અમે કહી તો શકીએ કે મહેતા પથ્થર લઈને આવ્યા છે. એને લખ્યું લેટરમાં નીચે કે બે પથ્થર લેતા આવજો કઈ ન મળે તો. પત્ર કુંવરબાઈએ મહેતા નરસિંહને મોકલાવ્યો, અને તમે જાણો છો કે નરસિંહ મહેતાના ખજાનચી કોણ છે, શામળશા શેઠ. ભક્તો બહારથી જોવામાં લાગતો એની પાસે કઈ નથી, હોય છે માલામાં. ભગવાનના ચરણોમાં એ પત્ર મૂક્યો, અને એ પત્ર દ્વારકાની અંદર ભગવાનને પ્રાપ્ત થયો છે. પત્ર વાંચીને ભગવાને રુક્મણીજીને કીધું કે આપણે મામેરું લઈને જવાનું છે, અને એ દિવસે રુક્મણીજી હસવાનું ટાળી નહી ગયા. એટલું હસવું આવ્યું એને, એટલું હસવું આવ્યું. ભગવાન કહે છે પણ રુક્મણીજી આટલું બધું હસો શા માટે, તો કે પ્રભુ તમારા આટલા અવતાર થયા, આટલી લીલાઓ કરી, પણ આ મામેરા વાળું કુતો આજ મેં પહેલી વાર જોયું છે. આજ પેલા તમે વ્યવહાર કર્યો હોય આવી તો તમારી કોઈ લીલા છે જ નહીં કે વ્યવહારમાં તમે કઈક ઉભાર્યા હોય. આજ પહેલી વાર તમે મામેરું લઈને જવાની વાત કરો. રુક્મણીજી કે હું મારું હસવાનું રોકી શકતી નથી. ભગવાન કે રુક્મણી કોઈ મજાક નથી, સત્ય આપણે જવાનું છે. પોતાની બધી પત્નીઓને તૈયાર કરી અને કીધું જો આપણે મામેરું લઈને જવું છે, પણ સાંભળો કોઈએ કઈ બોલવાનું નથી, હું જેટલું કહું એટલું જ તમારે બધાને કરવાનું છે. ભગવાને દ્વારકાનો આખો કાફલો તૈયાર કર્યો અને કીધું કે સામાન ભરો, જે કઈ બળદ ગાડા કે પાલખી જે વાહન ભગવાને લીધું એમાં કીધું સામાન એવી રીતે ભરો કે અડધો સામાન બહાર દેખાય અને અડધો અંદર રહે. કેમ? આજ ભક્તની લાજ બચાવવાની. અને ભગવાન દ્વારકાથી નીકળ્યા, જૂનાગઢના રસ્તે નીકળ્યા. રુક્મણીજીએ પૂછ્યું પ્રભુ આપણે જવાનું છે અંજારનગર, અને તમે આ જૂનાગઢના રસ્તે કેમ જાઓ છો? ભગવાન કહે છે રુક્મણી આમનામ જો આપણે નરસિંહને આપી દેશું, એની મદદ કરી દેશું, તો આ જગતમાં ખબર કેમ પડશે કે ભગવાન એના ભક્તનું કેટલું ધ્યાન રાખે છે. આપણે વાયા જૂનાગઢ થઈને અંજાર જવાનું છે, આ જૂનાગઢ વાળાને દેખાડીને, કારણ કે જૂનાગઢ વાળાએ મારા ભક્તનું ઓછું અપમાન નથી કર્યું. હે ને, 700 નાગર બ્રાહ્મણોના ઘર મહેતા નિમંત્રણ આપવા જાય કે આવો મારી સાથે, પણ કોઈ વ્યક્તિ તૈયાર ન થયો. બધા કહેતા મારે આ કામ છે, મારે ઓલું કામ છે, કારણ કે એને ખબર હતી કે મહેતા સાથે જો જાશું ને તો આપણે ભૂંડા લાગશું. પ્રતિષ્ઠા જાતી હતી એની, કોઈ તૈયાર ન થયું. કેવલ 16 ભક્તોને તૈયાર કર્યા, જે કીર્તન મંડળી હતી મહેતા નરસિંહની, જેમાં 16 ભક્તો હતા, એ 16 વ્યક્તિઓને તૈયાર કર્યા પોતાની સાથે જવા માટે. અને આવી રીતે મહેતાજી તો એ 16 ભક્તોને લઈને પહોંચી ગયા, અને આ બાજુ ભગવાન એમની પાછળ બધો સામાન લઈ અને નીકળ્યા જૂનાગઢ ની અંદર જઈ અને પાદરમાં જઈને પૂછ્યું કે મહેતા નરસિંહ નું ઘર ક્યાં છે. તો પાણી ભરવા વાળી જે પાદરની જે પનિહારીઓ હતી એણે કીધું કે મહેતા નરસિંહ રહે છે તો આ જ ગામમાં, પણ તમારે એનું કામ શું છે? અને સ્ત્રીઓએ જોયું કે આટલો કિંમતી સામાન આટલી બધી વસ્તુ લઈને આવવા વાળો વ્યક્તિ આ છે કોણ? અને મહેતા નરસિંહને તો આવો સંબંધ કોઈની સાથે હોય નહીં. એને મહેતાજીનું ઘર બતાવ્યું અને ફટાફટ સ્ત્રીઓ ઘરે ગઈ. કારણ કે પહેલાના સમયમાં એવો રિવાજ હતો, ગામમાં તમારે કોઈ સમાચાર ફેલાવવા હોય એ કુવા ઉપર પાણી ભરતી પનિહારીઓને કહી દો એટલે આખા ગામમાં મેસેજ પહોંચી જાય. અને બધે ફેલાઈ ગયું કે શામળશા શેઠ નામનો એક વ્યક્તિ આવ્યો છે અને મહેતા નરસિંહનું ઘર પૂછે છે. અને આટલું જયારે કિંમતી સામાન જોયો, બધા આવવા માંડ્યા. હું એને મામાનો દીકરો છું, હું માસીનો, હું ભાઈનો, કારણ કે લાગ્યું આમાં કઈક લેવા જોઈએ. મહેતા નરસિંહના ઠીક પાડોશમાં રહેતી એક સ્ત્રી જેના ઘરે જઈને ભગવાને પૂછ્યું કે આ મહેતાજી ક્યાં ગયા છે, એ સ્ત્રીએ કીધું હું તો નરસિંહ મહેતાના મામાની દીકરી થાવ. ભગવાન કે હવે? જયારે મહેતા આમંત્રણ આપવા આવ્યા હતા ત્યારે તો તે બહારનું કાઢ્યું હતું, કામ છે ને આ છે ને તે છે. ગામ લોકોએ કીધું કે એ તો પોતાની દીકરીને લેવા માટે અંજારનગર ગયા છે. મહેતાજી પોતાની પુત્રી માટે ગયા છે આવું સાંભળી અને ભગવાન જુનાગઢ થી નીકળે અને જુનાગઢના રાજમાર્ગ ઉપરથી ભગવાન પસાર થાય છે. અને આ રીતે બધી સામગ્રીઓ લઈ અને ભગવાન અંજાર બાજુ જાય. અને અહીંયા થયું એવું કે મહેતા નરસિંહ પહોંચી ગયા છે. લીલા ભક્તો બહુ લાંબી છે પણ સમયના ભાવમાં સંક્ષિપ્તમાં હું તમને એટલું કહેવા માંગુ છું, ભગવાન અંજારનગર બાજુ જાય છે. નરસિંહ મહેતાને એક ફાટેલા તૂટેલા ઘરની અંદર આશ્રય આપવામાં આવ્યો અને મહેતાજી ત્યાં રહ્યા. સ્નાન કરવા માટે મહેતાજીએ પાણી માંગેલું તો ફૂલ ઠંડુ પાણી આપ્યું, પછી માંગ્યું તો ગરમ આપ્યું. અને એમની જે સાસુ હતી, કુંવરબાઈની સાસુ, એને વ્યંગ કર્યો કે તમારે તો ભગવાન સાક્ષાત છે, તમારે જો ઠંડુ ગરમ કરવું હોય તો તમે મંગાવી લો વરસાદ. અને ઇન્દ્ર તો ડોલ લઈને તૈયાર જ ઉભા હતા. મહેતા નરસિંહ ખાલી કેદાર ગાય એટલી વાર છે, ડોલ ઊંધી જ વાળવાની છે. આચાર્ય લખ્યું છે એવો વરસાદ થયો, ખાલી રંગધર મહેતાના ઘરમાં વરસાદ, બાકી આખું અંજારનગર કોરું. અને ઘરની અંદર પાણી એવી રીતે ભરાઈ ગયું કે જેટલી પ્રસંગની સામગ્રી હતી બધી તણાવવા માંડી. અને આશ્ચર્ય કેવલ એક ઘરમાં, કારણ કે જાણતા અજાણતા તે વૈષ્ણવનો અપરાધ ભગવાન સહન નથી કરતો. અને આમાં આ તો શુદ્ધ ભક્ત છે મહેતા નરસિંહ. બધાએ આવીને પ્રાર્થના કરી કે મહેતાજી હવે કીર્તન બંધ કરી દો, બસ તમારે જોતું તો એટલું પાણી આવી ગયું છે. થોડો સમય હતો, મહેતાજીએ સંકીર્તન કાઢ્યું આખા ગામની અંદર. રંગધર મહેતાને બહુ ખરાબ લાગ્યું કે લોકો શું કહેશે કે રંગધર મહેતાનો વેવાય આવી રીતે ભગવાનનું નામ લેતા લેતા બજારમાં નાચતો ગાતો ફરે છે. પ્રતિષ્ઠામાં થોડો દાગ લાગે એવું લાગ્યું. મહેતાજી સંકીર્તન કરે, આ બાજુ ભગવાન આવે છે. પણ કુંવરબાઈને થયું કે આજે મારું કઈ થાય એમ નથી. પાણી ભરવાના બાને સરોવરની પાળ ઉપર આવીને ઉભા ઉભા ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ આજ તમે રક્ષા કરો, નહીતર આજ સમુદ્રમાં કૂદી અને હું આત્મહત્યા કરીશ, પણ આ ઘરે પાછી નહીં જાઉં. કારણ કે જો મારા પિતા સમયસર મારી મદદ નહીં કરે તો મારા સસરા મને જે મેણા આપશે, મારા સસરાના કુટુંબ વાળા મને જે મેણા આપશે એ હું સહન નહીં કરી શકું. ભગવાનને આ રીતે પ્રાર્થના કરે, બાજુના ઝાડ ઉપર એક પોપટ બેઠો હતો. કુંવરબાઈ પોપટને કહે છે તું જરા જો તો જુનાગઢ બાજુથી કોઈ આવતું દેખાય છે. એ પોપટ ઈ ઝાડની ઠેઠ ટોચ ઉપર ચડી ગયો અને ટોચ ઉપર જઈને એને જોયું જુનાગઢ બાજુ તો કે હા, કોઈ મોટો રાજા કોઈ વેપારી આવતો હોય એવું લાગે છે. કુંવરબાઈ કહે છે કે વેપારી રાજા તો જુનાગઢ બાજુથી કોઈક બીજા આવતા હોય, અમારા માટે આવો વેપારી કે રાજા ક્યાંથી આવે? કુંવરબાઈની પ્રાર્થના સાંભળી ભગવાન બિલકુલ નજીક આવ્યા. ભગવાને સૌ પ્રથમ મુલાકાત કુંવરબાઈ સાથે કરી અને એને કીધું કે તમે ઘરે જાઓ, હવે તમારા પ્રસંગમાં કોઈ કમી નહીં થાય. ભગવાન મહેતાજીને મળ્યા અને બંનેએ મળી અને જે કાંઈ સામગ્રી લઈને આવ્યા હતા એ બધી સામગ્રી એના સસરા પક્ષના જે લોકો હતા એની સામે મૂકી એમને પૂર્ણ રીતે સંતુષ્ટ. અને આખું નાગર પરિવાર જે છે બધા લોકો જોતા રહી ગયા કે આટલી કિંમતી વસ્તુ, અરે એક રાજાને તે આ વસ્તુ લાવી હોય તો વિચાર કરવો પડે. ભગવાન લિસ્ટ હારે લઈને આવ્યા હતા. અને કુંવરબાઈ ની સાસુ ને કહેતા જાય, તમે જે મગાવ્યું હતું બધું એના કરતા 10 ગણું વધારે લઈને આવ્યો છું, જોઈ લો. અને અંતે બે પથ્થર ભગવાને આપ્યા. તમે આમાં લખ્યું હતું કે બે પથ્થર લઈને આવજો, ભગવાને સોનાના પથ્થર આપ્યા બે. કારણ કે ભગવાને કીધું કે અમારે દ્વારકામાં આવા નથી મળતા જ્યાં આપણે હોય. દ્વારકામાં તો સોનું છે. સુવર્ણ પથ્થર ભગવાને આપ્યા, મહેતા નરસિંહ ની લાજ રાખી. પણ એક સમજવા જેવો એક પ્રસંગ આમાં એ છે કે જમણવારનો જયારે ટાઈમ થયો તો બે પંગત પાડવામાં આવી. એક પંગતમાં મહેતા નરસિંહ અને એના ભક્તો, અને એક પંગતમાં રંગધર મહેતાના આમંત્રિત થયેલા મહેમાનો હતા. હવે મહેમાનો માટે ભોજન બન્યું હતું પૂરી કઢી દાળ આતે બધું, અને આ લોકો માટે 2 દિવસ પહેલાની પડેલી ખીચડી. મહેતા નરસિંહ ની પ્લેટમાં ખીચડી આવી એટલે મહેતાજીએ જોયું આ ખવાય એમ નથી. મનમાં કદાચ સંશય થાય શું ભક્તો તે પ્રસાદમાં વેરાયટી જોવે છે. નહીં, મહેતાજીના મનમાં વિચાર હતો કે મહાપ્રસાદ એ ગોવિંદે કર્યા વગર આપણે પ્રસાદ લેવાય નહીં, અને 2 દિવસની પડેલી ખીચડી ભગવાનને કેવી રીતે ભોગ લગાવવું, અને એની એક્ઝિટ સામે ભગવાન પ્રસાદ લેવા બેઠેલા. ભગવાન ઈશારો કરે મહેતાને કે મહાપ્રસાદ એ કરો જલ્દી, તમે ચાલુ કરવી આ ભોગ લગાવો મને. મહેતાજી ઈશારો કરે છે પ્રભુ આ ખીચડી કેવી રીતે તમને ભોગ લગાવવું. ભગવાન કહે છે પણ તુલસી પત્ર નાખો પછી બધું જોયું જાય છે. તુલસી પત્ર એકવાર મૂકી દો આમાં પછી હું એને પ્રસાદ બનાવું છું, તમે મને ભોગ તો લગાવો. ભગવાનનો ઈશારો સમજી મહેતાજીએ તુલસી પત્ર નાખી અને ખીચડી ભગવાનને મહાપ્રસાદે ગોવિંદે કરે. ભગવાને દ્વારકામાંથી 56 ભોગ હાજર કર્યા. આ બાજુ ભક્તોની થાળીમાં 56 ભોગ અને ઓલા મહેમાનને કઢી ભાત. હવે મહેમાન ઉભા થયા, અમને કેમ આ, કારણ કે ઓલી સુગંધ આવતી હતી અને ભગવાનના ભોગની સુગંધ તો તમે જાણો છો, દર્શન કરતા હોય ને ઉપર ડીટી કિચન હોય ત્યાંથી સુગંધ આવતી હોય. આપણાને પાછળ ફરીને જોયું કે આને 56 ભોગ છે અને આપણને પૂરી શાક કઢી ખીચડી આપણે ખાવું નથી, ઉભા થાવ. આમંત્રિત મહેમાનો ભાગ્યા બધા. રંગધર મહેતા હાથ જોડી જોડીને વિનંતી કરે બેસો બેસો, ઈ આ નરસિંહ અમારો વેવાય જાદુગર છે, બેસો તમે. માંડ માંડ કરીને બેસાડ્યા. પણ મહેમાનો નક્કી કર્યું આ તો આપણે જમવું જ નથી, અને ભગવાને મનમાં નક્કી કરેલું કે આ લોકો મહેતા નરસિંહ ને બધાની સામે નીચો દેખાડવા માંગે છે, આજ જો મહેતા નો ઉચ્છિષ્ટ આખી નાગર જાતને નો લેવડાવું તો મારું નામ દ્વારકાધીશ ને. અને ભગવાને કીધું કે છે ને 56 ભોગ જે દ્વારકામાંથી આવ્યા હતા મહેતાજીને કે નાખો બધાની પ્લેટમાં. ઓલા કે બસ પ્રભુ હવે પેટમાં જગ્યા નથી. ભક્તો કે તમારે હાટું નહીં જાય, વાહે બેઠા એની હાટું નાખો. અને આખા પ્રસાદ ને ઉચ્છિષ્ટ બનાવી નાખ્યો ભગવાને. અને પછી ઓલા ને કીધું ખાવ 56 ભોગ અને એવી સુગંધ આવે. અમુક ની દીક્ષા નતી તો પેલા છોકરા કે બાપા માર ખાવું છે, પરાણે બેઠા. અને એક એક વ્યક્તિને જેને જેને મહેતા નું અપમાન કરવાનો પ્રયાસ કર્યો હતો બધાને ભગવાને ઉચ્છિષ્ટ પ્રસાદ ખવડાવી દીધો. આ જગત ભક્તોને ગમે એટલી વિપત્તિઓ આપે, ગમે એટલા દુઃખ આપે, પણ ભગવાન જયારે એ ભક્ત ની રક્ષા કરે છે ત્યારે આ જગત મળી નહીં તે એ ભક્ત નો વાળ વાંકો નથી કરી શકતો. મહેતાજીના બધા પ્રસંગો તમે જાણો છો. તો કુંતી મહારાણી એ કહે છે કે પ્રભુ દુઃખ જયારે જીવનમાં આવે, મહેતા નરસિંહના જીવનમાં જયારે જયારે દુઃખ આવ્યું ત્યારે એને શું કર્યું, ભગવાનને શરણાગત થયા, ભગવાન પ્રતિ દ્રઢ થયા. આ શ્લોક ઉપર અમારા ઇસ્કોનના એક આચાર્ય પરમ પૂજ્ય ગોપાલકૃષ્ણ ગોસ્વામી મહારાજ જુહુ મંદિરમાં એક વખત પ્રવચન આપતા બહુ સુંદર વાત એમણે કરી કે ભક્તના જીવનમાં જયારે વિપત્તિઓ આવે છે એ વિપત્તિ ભગવાનને વિશેષ શરણાગતિ લેવા માટે છે. પણ આપણે વિપત્તિઓ આવે ત્યારે શું કરીએ છીએ, આપણે એ વિપત્તિને સોલ્વ કરવાનો પ્રયાસ કરીએ છીએ. મહારાજે બહુ સુંદર કીધું આપણા જીવનમાં દુઃખ આવે તો આપણે દુઃખને કેવી રીતે હલ કરવો એમાં લાગી જઈએ છીએ. જયારે ભક્તની સ્થિતિ હોવી જોઈએ કે જયારે જીવનમાં દુઃખ આવે ત્યારે સીધું ભગવાનને શરણાગત થઈ જાવ. કુંતી મહારાણી આ વાત કરે છે. વિપત્તિઓને સોલ્વ કરવાનો પ્રયાસ ન કરો, કારણ કે આ જગતને ભગવાન દુઃખાલય કહે છે. આ દુઃખોનો સમુદ્ર છે. વિપત્તિઓ કોઈ દિવસ જવાની નથી, એક પૂરી કરો તેર ઊભી છે. અને એટલે જ ગુજરાતી કહેવત છે, એક સાંધો તેર તૂટે. એક પ્રોબ્લેમ સોલ્વ કરો, દસ બીજા ઉભા હશે. કારણ કે આ જગત જ દુઃખાલય છે. આ દુઃખો વિપત્તિઓનો સમુદ્ર છે. કેટલી વિપત્તિઓને દૂર કરશો એના કરતા બેટર છે કે એ સમુદ્રમાંથી જ બહાર નીકળી જાવ. અને એ સમુદ્રમાંથી બહાર નીકળવાનો રસ્તો છે ભગવાનના ચરણ કમળ, ભગવાનની શરણાગતિ. તો માની લો ભગવાન પૂછે કુંતી મહારાણી કે વારંવાર તમે મારું દર્શન ચાહો છો શા માટે? કુંતી મહારાણી કહે છે, પ્રભુ તમારું દર્શન કરવાથી જન્મ મરણના ફેરા ટળે છે. આ જન્મ મૃત્યુમાં વારંવાર આવવું નથી પડતું. આ જન્મ મૃત્યુનું જે દુઃખ છે એ હંમેશા માટે શાંત થઈ જાય છે. તો ભગવાન કહે છે, જો મારું દર્શન કરવાથી જન્મ મૃત્યુ નષ્ટ થતું હોય તો આ જગતના પ્રત્યેક જીવોએ આ જ કરવું જોઈએ. કુંતી મહારાણી કહે છે, પ્રભુ બધા લોકો આ કરી શકતા નથી. કેમ?
જન્મ ઐશ્વર્ય શ્રુત શ્રી રેધમાન મદ કુમાર નૈવાર્હત્યભિધાતું વે ત્વામકિંચન ગોચરમ.
કે પ્રભુ ચાર પ્રકારના લોકો આ જગતમાં એવા છે જે તમારું દર્શન કરવા નથી ચાહતા, એને તમારું દર્શન કરવું જ નથી. કયા? તો કહે છે, જન્મ જેનો ઊંચા કુળમાં જન્મ થયો છે. બીજા ઐશ્વર્ય, જેની પાસે ખૂબ ધન છે, ખૂબ પૈસા છે. ત્રીજું શ્રુત, જે બહુ ભણેલા છે, જેની પાસે વિદ્યા બહુ છે. અને ચોથું કહે છે શ્રી, સુંદરતા જેની પાસે બહુ છે. આ ચાર ગુણ જેની પાસે હોય ઈ વ્યક્તિ, હે પ્રભુ નૈવાર્હત્ય અભિધાતું વે ત્વામ અકિંચન ગોચરામ, આવો વ્યક્તિ તમને જોઈ શકતો નથી કે ઈ તમારું નામ લઈ શકતો નથી. કારણ કે તમે એવા લોકોને દર્શન આપો છો જે અકિંચન હોય, દીન હોય. કવિરાજ ગોસ્વામી કહે છે, દીનેર અધિક દયા કરે ભગવાન. દીન વ્યક્તિ ઉપર બહુ અધિક બહુ દયા કરે છે ભગવાન. ઊંચા કુળમાં જન્મ, પૈસા, વિદ્યા અને સુંદરતા, આ ચાર વસ્તુ આ ભૌતિક જગતમાં પ્રગતિનું સાધન માનવામાં આવે છે. આ ચાર જેની પાસે હોય એને આ જગતમાં સક્સેસ પર્સન કહેવામાં આવે છે, આ સફળ વ્યક્તિ છે. પણ એનું ઠીક ઉલટું, આધ્યાત્મિક જગતમાં આવા વ્યક્તિની કોઈ વેલ્યુ હોતી નથી, ઝીરો છે. કારણ કે જે વ્યક્તિને આ ચારની વાત છોડો, આ ચારમાંથી એક વસ્તુ જેને પ્રાપ્ત થઈ હોય એનો અહંકાર એટલો બધો વધે છે, એટલો ઘમંડી બની જાય છે કે એ જાણતો નથી કે જે વસ્તુને હું સુખ માની રહ્યો છું, જે ભૌતિક જગતમાં એ સ્વપ્ન જોવે છે કે ઓહો હું બધા કરતા સુંદર છું, મારી પાસે બધા કરતા વધારે ધન છે, હું બધા કરતા ઊંચા કુળમાં જન્મ લીધેલો છું અને હું એટલું ભણેલો છું કે મારી બરોબરી કરી શકે એવો આ જગતમાં બીજો કોઈ વ્યક્તિ નથી, એક અહંકાર ઉભો કરાવે છે આ ચાર વસ્તુ. અને આ ચારમાંથી એક હોય એ વ્યક્તિ જો ઘમંડી બનતો હોય તો વિચાર કરો કે આ ચારેય વસ્તુ જે વ્યક્તિમાં ભેગી થઈ જાય એ વ્યક્તિ ભગવાનનું નામ કેવી રીતે લઈ શકે. કારણ કે એ નશામાં હોય છે, ઘમંડના નશામાં. અને એ નશો, શિલ પ્રભુપાદજી ઉદાહરણ આપતા કહે છે કે દારૂનો નશો કરનાર વ્યક્તિ એમ વિચારે કે હું બહુ ઉપર ઉડી રહ્યો છું, હું સ્વર્ગમાં જઈ રહ્યો છું. પણ જેવો નશો સમાપ્ત થાય એના બધા સપના ખતમ થઈ જાય. કોઈ વ્યક્તિને કોઈને 20 લાખ રૂપિયા દેવાના હોય અને એ વ્યક્તિ બહુ દારૂ પીવે અને વિચાર કરે કે હવે મને યાદ નથી કે મારે કોઈને કઈ આપવાનું છે, દારૂનો નશો ચડે એટલે બધું ભૂલી જાય કે મારે કોઈને 20 લાખ આપવાના છે. પણ જેવો નશો ઉતરે એટલે તરત જ ખબર પડે, અરે 20 લાખ તો હજી દેવાના ઉભા છે. એમાં જગતમાં ગમે એટલું ધન આવે, ગમે એટલી વિદ્યા પ્રાપ્ત કરી લ્યો, પણ જ્યાં સુધી તમે અહીંયા છો ત્યાં સુધી એક સપનું છે. જેવું તમારું શરીર પૂરું થશે એટલે આ બધી વસ્તુ સમાપ્ત થઈ જશે. આજે તમે અહીંયા એક કરોડપતિ છો પણ આ શરીર છોડ્યા પછી તમે ક્યાં હશો કઈ ખબર નથી. આજે તમારું શરીર બહુ સુંદર છે, તમે વૃદ્ધ થશો કોઈ લોકો તમને જોવાલ નથી. આજે જે યુવાનો જે સુંદર લાગતા હશે, જે કન્યાઓ સુંદર લાગતી હશે, એ એમ વિચારતી છે કે મારી પાસે બહુ સુંદરતા કેટલો સમય. 20-25 વર્ષ પછી એ જ અરીસાની અંદર તમારું મોઢું જોજો, એ સુંદરતા નહીં હોય. કારણ કે આ બધું એક સ્વપ્ન સમાન છે. આજે છે નિશ્ચિત છે આવતીકાલે તમારી પાસે નહીં હોય. જેવું એ સ્વપ્ન પૂરું થશે તમને ખબર પડશે, અરે જેને હું મારું માનતો હતો એ તો બધું વયું ગયું. અને એટલા માટે કુંતી મહારાણી કહે છે, પ્રભુ આવા લોકો તમારું નામ નહીં લઈ શકે. એનું કારણ એ છે કે એનો ઘમંડ કાંઈક એનું સ્ટેટસ એને અટકાવે છે ભગવાનની ભક્તિ કરતા. વિચાર કરે કે હું આટલો અરબો રૂપિયાનો માલિક અને હું જો હાથમાં માળા લઈને ભગવાનનું નામ લઈશ, હું જો ભગવાનના નામમાં કીર્તન કરીશ તો આ સોસાયટીના લોકો શું કહેશે, આ સમાજના લોકો મને શું કહેશે, અરે આટલા બધા પૈસા છે છતાં તમે ત્યાંમાં લાગી ગયા. ભક્તો શાસ્ત્રની વાતને તમે બિલકુલ ધ્યાનપૂર્વક સમજજો. શાસ્ત્ર કહે છે કે ધન હોવું એ ખરાબ વાત નથી, પણ એ ધનના કારણે અહંકારી બની જવું અને ભગવાનની સત્તાનો અસ્વીકાર કરવો, આ અહંકાર છે વાસ્તવમાં. ઘણા એવા ભક્તો છે ધની જેના સહયોગના કારણે આ ભાગવત સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે અને મને ભગવાનની કથા બોલવાનો ચાન્સ મળે છે અને તમને બેસીને સાંભળવાનો ચાન્સ મળે છે. જો કોઈ વાતને નેગેટિવ લેવાની જરૂર નથી કે અહીંયા કહી દીધું ચાલો ધની વ્યક્તિ નામ, એટલે એવું નથી કે આ જગતમાં જેટલા પૈસા વાળા છે એમાં જ કોઈ ભક્ત નથી. હજારો લોકો ભક્ત છે પણ એ જાણે છે કે પોતાના ધનનો ઉપયોગ ક્યાં કરવો જોઈએ. એ ધનના નશામાં ગાંડા નથી થઈ જતા. તમે ફોર્ડ કંપનીનું નામ સાંભળ્યું છે, આલ્બર્ટ ફોર્ડ પ્રભુપાદજીના શિષ્ય છે અને પોતાની કંપનીનો મોટા ભાગનો પૈસો આ ઇસ્કોનને ચલાવવામાં ખર્ચ કરે છે. મુંબઈની અંદર તમે જાઓ રાધા ગોપીનાથ મંદિરમાં, ઋષિકેશ મફતલાલ ઇસ્કોનના ભક્ત છે અને તમને એ લાઈનમાં ઉભેલા જોવા મળશે પ્રસાદ લેતા હોય ત્યારે. તો આ સમાજના પ્રતિષ્ઠિત ધની હોય તે મોટા મોટા ભક્ત છે પણ અહંકાર નથી એના. એ આજે બિઝનેસ કરે છે, બધું કરે છે કેવલ કૃષ્ણ માટે. અને આ સમાજને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે, ધની હોવું એ ખરાબ નથી પણ ધનના અહંકારથી એમ કહેવું કે આ જગતમાં હું શ્રેષ્ઠ છું અને ભગવાન જેવું કઈ નથી, આ મૂર્ખતા છે. વિદ્યા, કોઈ વ્યક્તિ બહુ ભણે બહુ ભણે, ભણતરનો વિરોધ નથી, ભણવું જોઈએ, જ્ઞાન લેવું જોઈએ, પણ વાત એ છે કે ડોક્ટર અને એન્જિનિયર બન્યા પછી એમ કે આ જગતમાં ભગવાન જ નથી, એમ તો શું કોઈ શક્તિ છે એવી જે આ જગતને ચલાવી રહી છે, છે કોઈ વસ્તુ એવી કોઈ જોઈ રહ્યા છે, શું આ જગત અપને આપ ચાલે છે. સૂર્ય દરરોજ સવારમાં એના સમયે ઉગે છે, એના સમયે અસ્ત થાય છે, હરેક ચોમાસામાં વરસાદ આવે છે, શિયાળામાં ઠંડી, ઉનાળામાં ગરમી, આ જે બધા ચક્રો આ દુનિયામાં ચાલે છે કોણ ચલાવે છે, આની પાછળ કોની શક્તિ કામ કરે છે. બહુ વિદ્યાવાળા લોકોનું દિમાગ અહીંયા કામ નથી કરતું, એ શક્તિ ભગવાનની છે, પણ પોતાની વિદ્યાના કારણે એટલો અહંકાર છે કે બસ ભગવાન છે જ નહીં. અને એક વાર તો બન્યું એવું, રશિયાની અંદર મીટિંગ થઈ, આ સત્યવાત 2006 ના ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાં તમે જોઈ શકો આ લેખ પ્રસિદ્ધ થયો હતો. રશિયાની અંદર મોટા મોટા વૈજ્ઞાનિકોએ ભેગા મળી અને એક મીટિંગ કરી કે અત્યાર સુધી આ જગતનું શાસન ભગવાને બહુ કર્યું, હવે આપણે બધાએ મળી અને ભગવાનને એના પદ ઉપરથી હેઠા ઉતારવાના છે. અને બધા લોકોએ સ્વીકાર કર્યું, બરાબર છે, ભગવાને બહુ આ જગતનું શાસન કર્યું, હવે આપણે ભગવાન કોઈક નવા વ્યક્તિને બનાવશું, અત્યારે જે ભગવાન છે એને ત્યાંથી ઉઠાડો, એની સીટ બદલો. હવે તો એક વ્યક્તિએ પ્રશ્ન કર્યો, આપણે એને ઉઠાડવા તો છે એની સીટેથી, પણ પેલા કયો તો ખરા, એ રહે છે ક્યાં? મીટિંગ બરખાસ્ત થઈ ગઈ. શું જાણે છે લોકો ભગવાન ક્યાં રહે છે? એને સીટેથી નીચે ઉતારવા છે તો પેલા ઈ તો જાણો કે બેહેજ ક્યાં? કારણ કે મંદિરે કોઈ દી આવ્યા નથી આવડા, એને ક્યાંથી ખબર હોય ભગવાન શું કાર્ય કરે છે, ભગવાન કેવા છે, એની વ્યવસ્થા કેવી છે. કથામાં આવીને ક્યારેક બેઠા હોય તો ખબર પડે, આ શાસ્ત્ર બતાવે છે ભગવાન કેવા છે. વિદ્યા પ્રાપ્ત કરવા વાળા લોકો અહંકારી બને છે. બહુ ભણે પછી કે ભગવાન નથી લ્યો. શું આ માટે તમે શાળાઓમાં જાઓ છો, આ માટે કોલેજોમાં જાઓ છો કે બહુ ભણ્યા પછી ભગવાનની સત્તાનો અસ્વીકાર કરો? અને કરી શકો, તમે કહી શકો કે હું ભગવાનને નથી માનતો, તો આ જગતનું એક કાર્ય તમે કંટ્રોલ કરીને બતાવો તો તમારી વાતનો સ્વીકાર થશે કે હા ભગવાન જેવું કઈ નથી. આ સૂર્ય રોજ પૂર્વમાંથી ઉગે છે, એને એક દિવસ પશ્ચિમથી ઉગાવી દો તો માનવામાં આવશે કે તમે જે બોલો છો એ સત્ય છે. અને એવું બોલવા વાળા, એ મીટિંગમાં બેસવા વાળા કેટલાય વૈજ્ઞાનિકો કાળના મુખમાં વયા ગયા, મૃત્યુ થઈ ગયું બધાનું. ભગવાનની સીટ બદલવા નીકળ્યા હતા મૂર્ખ વ્યક્તિ. ભગવાનને ઉતારવા છે નીચે. આ કોઈ દેશના વડાપ્રધાન છે કે 5 વર્ષ આને રાખો ને 5 વર્ષ પછી બદલી નાખો, એમ ચેન્જીસ થાય? પણ આ એક અજ્ઞાનતા છે. સામ્યવાદી લોકો શું શીખવે છે લોકોને? ગામડાઓની અંદર સામ્યવાદી લોકો જાય પ્રચાર કરવા, પછી લોકોને એમ કે તમે મંદિરની અંદર જાઓ અને ભગવાન પાસે રોટી માંગો. એટલે બધા લોકો મંદિરમાં જાય અને ભગવાનને હાથ જોડીને કે અમને રોટલી આપો. સ્વાભાવિક છે, મૂર્તિ તો રોટલી નહીં આપે. પછી સામ્યવાદીઓ એને બહાર આવીને કે હવે તમે અમારી પાસે રોટલી માંગો, અને એ તો ટેમ્પો ભરીને લાવ્યા જ હોય પહેલેથી. એટલે એ લોકો જેવા માગે કે અમને રોટલી આપો, એટલે આવડા તરત હાજર કરે, લ્યો ખાવ. અને પછી લોકોને સમજાવે આ જગતમાં ભગવાન નથી, કારણ કે એ કઈ આપતા નથી, એટલા માટે અમે જે કહીએ છીએ એ વાતનો સ્વીકાર કરો. આવી રીતે સામ્યવાદી લોકો ભગવાનના અસ્તિત્વનું ખંડન કરે છે. પણ થોડો બુદ્ધિમાન વ્યક્તિ હોય એ સમજી શકે. સામ્યવાદી લોકો ભલે રોટલી આપતા હોય, પણ એ સામ્યવાદીને પૂછો કે એ રોટલી બનાવવા માટે ઘઉં તમે ક્યાંથી લાવ્યા હતા? એ રોટલી બનાવવા જે ઘઉંની જરૂર પડી એ ઘઉં તો ભગવાને આપ્યા હતા. ભગવાન આ પૃથ્વીમાંથી અન્નાદ ભવતિ પર્જન્ય ભગવદ્ ગીતા, અન્ન પૃથ્વી ઉત્પન્ન કરે છે ભગવાનની ઈચ્છાથી. અને ઈ અન્નની ચોરી કરી ઈ અન્નને લઈ અને આપણે એમ કહીએ છીએ કે ભગવાન છે નહીં, ભગવાનની વસ્તુને લઈ અને ભગવાનનો અસ્વીકાર કરી રહ્યા છીએ આપણે આપણી વિદ્યાના કારણે. સુંદરતા અને સુંદર વ્યક્તિઓ જે હોય ને એને તો અમથી ભગવાનમાં રુચિ બહુ ઓછી હોય. કેમ? કારણ કે હંમેશા પોતાની સુંદરતાનું ધ્યાન રાખ્યા કરે કે જો હું આવા કપડાં પહેરીને જઈશ તો પાર્ટીમાં લોકો મારી સામે નહીં જોવે, એટલે મારે કંઈક એવી રીતે તૈયાર થવું જોઈએ કે લોકો મને જોવે. સુંદર વ્યક્તિ હોય એને એવી ઈચ્છા હોય કે મારામાં કોઈ કમી ન રહેવી જોઈએ, નહીતર લોકો મારી સામે જોશે નહીં. એ હંમેશા પોતાના શરીરને સાચવવામાં એના જીવનનો બહુ મોટો સમય પસાર કરે છે. અને જે આપણી જેવા હોય હાવ સીધા ને સાદા, એમ ખબર હતું કે આપણી સામે કોઈ જોવાનું જ નથી, આપણે ખાલી લગ્નમાં જમવા જ જવાનું છે. એમ આપણે ગમે એવા 250 ની જોડ પહેરવી, 500 ની, આપણી સામે કોઈ જોવાલ જ નહીં, એમ ટેન્શન જ ન હોય. અને એને ટાઈમ વધે માળા કરવાનો, અને ઓલાને કપડાં બદલવામાં ટાઈમ પાસ થાય. પછી કે પ્રભુજી અમારે ભજન તો બહુ કરવું છે પણ હું કરવી ટાઈમ નથી. એમ આમ એક નવરો થાય ને ભાઈ, તો 2-5 માળા થાય. આજે બહુ રૂપાળો હોય ને એને વાંધો આ છે. અને હવે કયું બાકી રહી ગયું? જન્મ, ધન, વિદ્યા અને સુંદરતા. તો આ 4 ગુણ કુંતી મહારાણી કહે છે કે આ આત્માનો તાવ છે, ફીવર. જેમ શરીરની અંદર તાવ આવે તો આપણે શું કરીએ છીએ? એ તાવને ઓછો કરવાનો પ્રયાસ કરીએ છીએ. કોઈ ડોક્ટર ને એમ કે છે, ડોક્ટર આ 100 ડિગ્રી છે ને આને 104 કરી નાખો, એવી દવા આપો કે મારો તાવ 104 થઈ જાય. તાવને કોઈ વધારવા નથી માંગતું. એમ જેમ તાવ શરીરનો બાહ્ય ગુણ છે, એમ આ 4 વસ્તુ જે છે એ આત્માના બાહ્ય ગુણ છે. જે વ્યક્તિમાં આ 4 વસ્તુ હોય તો એણે શું કરવું જોઈએ? એણે આ 4 વસ્તુને ઘટાડવાનો પ્રયાસ કરવો જોઈએ કે મારા જીવનમાંથી ધનનો અહંકાર, ઊંચા કુળનો આ જન્મ લેવાનો અહંકાર, વિદ્યાનો અહંકાર, સુંદરતાનો અહંકાર હું કેવી રીતે ઓછો કરું? કારણ કે તાવ ઓછો કરવાથી શરીર સ્વસ્થ થાય, એમ આ બધા જે આત્માના બાહ્ય આવરણો છે એને દૂર કરવાથી આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી અને ભગવાનના ભજનમાં લાગે છે. ઓછું કરવું જોઈએ આને. પણ હવે અત્યારે દુનિયાનો પ્રોબ્લેમ ઊંધો છે, આને વધારતા જ જાય છે. ધન ભગવાને બહુ આપ્યું, ખાઈ પીવે શાંતિથી એટલું આપ્યું, તોય આવવા દો, ઓર આવવા દો. એક સત્ય વાત તમને કહું છું, કોઈ વ્યક્તિ ઉપર આક્ષેપ નહીં, અમારા હીરાના એક વેપારી છે, મિત્ર અમારા, એને એકવાર મેં પૂછ્યું કે તમે અહીંયા સુરતમાં શા માટે આવ્યા હતા? તો કે મારી ઈચ્છા હતી કે હું ખેડૂત હતો એટલે મને એવું થયું કે આપણે શહેરમાં જઈને બિઝનેસ કરીએ, અને બિઝનેસ કરીએ તો કંઈક આપણું જીવન સુખી થાય. પછી સુરતમાં આવ્યો, ઓફિસ બનાવી એટલે વિચારજો કે એક મુંબઈ હોવી જોઈએ, એક મુંબઈમાં બનાવી. પછી અમારો બિઝનેસ વધતો ગયો તો એક બેલ્જિયમમાં બનાવી, અમેરિકા ને ઇંગ્લેન્ડ ને, કે મારી અત્યારે વિદેશમાં 9 ઓફિસો છે ટોટલ. એ તો સારું. અચ્છા, 9 ઓફિસ બનાવ્યા પછી મેં કીધું હવે તમારું લક્ષ્ય શું છે જીવનનું? તો કે મારી ઈચ્છા એવી છે કે આ 9 ઓફિસનો બિઝનેસ સેટ થઈ જાય, મને એવું લાગે કે હવે મારે કમાવાની જરૂર નથી, પછી મારે પાછું જવું છે જ્યાંથી હું આવ્યો હતો, સૌરાષ્ટ્ર, મારા ગામ. ગામમાં જઈને શું કરશું? ત્યાં અમારું એક બાપદાદાનું અમારું ખેતર છે, એ ખેતરમાં 2 લીમડા છે, એ લીમડા નીચે ખાટલો નાખીને સૂવું છે મારે. સુરત થી મુંબઈ, મુંબઈ થી 9 દેશમાં ફરીને ખાટલો નાખીને તમારે સૂવું? અમર દાદા વગર આટલું વિદેશમાં ફરે ઈદ કરે છે અત્યારે, સૌરાષ્ટ્રમાં ક્યાંય નથી ગયા. જે કામ તમારે આટલું ઘુમાવી ફરાવીને કરવું છે, એ કામ તો આપણા સૌરાષ્ટ્ર વાળા કરી જ રહ્યા છે અત્યારે ઓલરેડી, શા માટે આટલી તકલીફ ઉઠાવવામાં આવે છે? અસંતુષ્ટિના કારણે. કહેવાનું તાત્પર્ય છે આને ઘટાડવું જોઈએ. આપણી અપેક્ષા કરતા ભગવાને આપણને બહુ વધારે આપ્યું છે ભક્તો. આપણી યોગ્યતા નથી લેવાની, એની કરતા વધારે ભગવાને આપ્યું છે, પણ અસંતુષ્ટિ એટલી ઊભી છે કે આપણે બસ નથી કરી શકતા. જ્યાં સુધી કાળ નો આવે, મૃત્યુ નો આવે, ત્યાં સુધી આપણે રોકાવાનું નામ નથી લેતો. જગતનું સનાતન સત્ય છે, છતાં એને સમજવામાં આપણે સમય નથી કાઢતો. ક્યારેક ક્યારેક જોવામાં આવે કે ભક્તિમાં જે ખૂબ આગળ વધેલા હોય ને, એ પૈસાની દ્રષ્ટિએ હાવ કંગાલ હોય, આ મહેતા નરસિંહની જેમ. ધન ન હોય એટલે સમાજના લોકોને એવું લાગે કે આ ભક્તિ કરવાથી છે ને આપણે કંગાલ થઈ જઈશું, એને ભજન ન કરાય. કારણ કે જોતા હોય ભક્તો જે હોય ને એની પાસે બહુ ધન નથી હોતું. તો પ્રભુપાદજી કહે છે આ નિર્ધનતા જે છે એ શુભ ચિહ્ન છે ભક્તિ કરવા વાળા માટે, કારણ કે એનો આધ્યાત્મિક જગતનો તાવ ઓછો થઈ રહ્યો છે. અને આ મદને અહંકારને ઘટાડવો આ જ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. પણ આ સંસારના વિષયોની સંગતિથી જીવ પોતાના લક્ષ્યથી ભ્રમિત થાય છે, અને આવો વ્યક્તિ કુંતી મહારાણી કહે છે પ્રભુ તમારા ધામને પ્રાપ્ત કરી શકતો નથી. તો પછી એક પ્રશ્ન થાય, તો અત્યારે જેની પાસે પૈસા છે એને શું કરવું જોઈએ? આ જે અત્યારે થઈ રહ્યું છે, જ્યાં ભગવાનની કથાઓ થતી હોય, જ્યાં ભગવાનના નામનો પ્રચાર થતો હોય, જ્યાં શુદ્ધ ભાગવત કે ગીતાઓનો પ્રચાર થતો હોય, એવી જગ્યાએ ભગવાનમાં અને ભગવાનના ભક્તોની સેવામાં કથા અને કીર્તનમાં આ ધનનો ઉપયોગ કરવો જોઈએ. મેં તમને પહેલા કીધું હતું કે તમારે એવું સમજવાની જરૂર નથી, અમારે જરૂર છે ને તમારી પાસે માગવા છે એટલે કરી, એમ આ સિદ્ધાંત છે શાસ્ત્રનો. જેવી રીતે આપણા બ્લેક મનીને વ્હાઇટ કરવા માટે ભારત સરકારને ટેક્સ આપવો પડે, એવી રીતે આ જગતની અંદર ધનને પ્રાપ્ત કરવા માટે આપણે જે કાંઈ કર્મ કર્યું છે અને એ કર્મના ફળ સ્વરૂપ જે બંધન ઉત્પન્ન થયું છે, એ બંધનથી મુક્ત થવા માટે એ ધનનો અમુક ભાગ ભગવાનની સેવામાં યુઝ કરવો જ રહ્યો. નહીતર એ કર્મનું જે બંધન છે એ ભોગવવું પડશે. આપણું ધન અહીંયા અહીંયા રહેશે, પણ આપણું બંધન જે છે એ આપણો પીછો નહીં છોડે. એટલા માટે કુંતી મહારાણી ભગવાનને કહે છે પ્રભુ
નમો યકિંચન વીતાય નિવૃત ગુણવૃત્તયે આત્મા રામાય શાંતાય કૈવલ્ય પતયે નમઃ.
કુંતી મહારાણી કહે છે પ્રભુ નમો અકિંચન વિત્તાય, આવા નિર્ધનનું જે ધન છો એને હું પ્રણામ કરું છું. એક પ્રશ્ન મનમાં થાય કે ભક્તો ભજન કરે એનો વાંધો નથી, પણ એ લોકો આ જગતનો ત્યાગ શા માટે કરે છે? શું કામ બધું છોડીને કેવલ ભગવાનની ભક્તિમાં લાગે છે? ઉત્તર આપતા પ્રભુપાદજી કહે છે, કાંઈક મહત્વપૂર્ણ વસ્તુને પ્રાપ્ત કરવા માટે. માનો એક વિદ્યાર્થી જે છે એ પોતાની બાળપણની ચપળતા છોડે છે, કેમ? સારો અભ્યાસ પ્રાપ્ત કરવા માટે. એક નોકર જે છે એ વધારે સારો પગાર લેવા માટે પોતાની એક ઓફિસ છોડી અને બીજી ઓફિસમાં જાય છે, કારણ કે નોકરી બદલે પગાર વધે. ઠીક એવી રીતે એક ભક્ત જે છે એ ભૌતિક જગતનો ત્યાગ કરે છે આધ્યાત્મિક જીવનના સનાતન આનંદ માટે. આ જગતમાં આનંદ નથી, સુખ નથી, પણ હંમેશા માટે સુખ મળે, હંમેશા માટે આનંદ મળે, એટલે આ જગતની અંદર ભક્તો જે છે એ ક્યાંય કોઈ વસ્તુની અંદર પોતાના મનને નાખ્યા વગર કેવલ પોતાના મનને ભગવાનમાં જોડેલું રાખે છે. આપણને એમ થાય કે આ ભક્તોને મોટર ગાડીમાં બેસવાની ઈચ્છા નહીં થતી હોય, આ ભક્તોને મોટા મોટા બંગલા બનાવવાની ઈચ્છા નહીં થતી હોય, આ ભક્તોને વિમાનમાં જવાની ઈચ્છા નહીં થતી હોય. આપણને એક પ્રશ્ન થાય મનમાં કે આપણે આટલું સુખ ભોગવી રહ્યા છીએ, આ ભક્તો આ જગતમાં દુઃખ ભોગવે એવું આપણને દેખાય છે બહારથી, તો શા માટે ભક્તો આ બધી વસ્તુને છોડી દે છે? કારણ કે એ લોકો જાણે છે કે આ જગતની જે સંપત્તિ છે, આ જગતની સંપત્તિ નશ્વર છે, એક દિવસ છોડીને જવાનું છે, અને એટલા માટે એ સંપત્તિમાં એનું મન નથી લાગતું. ભક્તો જે છે ને એ બહુ બુદ્ધિમાન હોય છે, બહુ એટલે કૃષ્ણ ભક્ત બડો ચતુર. માની લો અહીંયા ઘણા લોકો પ્રયાસ કરે કે હું કરોડપતિ થાવ, કરોડપતિ, અને કદાચ બની જાય, પણ કરોડપતિ થતા થતા જીવન વયું જાય, અંતે મૃત્યુને પ્રાપ્ત કરે અને બધું ધન છોડીને અહીંયાથી વયા જાય. હવે ભક્તો જે છે એ કાંઈ નથી કરતા, કેવલ ભજન કરે છે. તો જે વ્યક્તિ પોતાના ધનને અહીંયા છોડીને જાય છે એનામાં, અને જે વ્યક્તિ આ જગતમાંથી ભજન કરીને જાય છે, એ બેમાં શું અંતર હોય છે? તો ઓલાનું તો ફિક્સ જ છે કે એણે ધન કમાવા જે જે કર્મનું બંધન લીધું છે એ કર્મના ફળ સ્વરૂપ એને બીજું શરીર પ્રાપ્ત થશે, અને એ શરીર 84 લાખ શરીરમાંથી કોઈ પણ હોઈ શકે. જરૂરી નથી કે મનુષ્ય મરે એટલે બીજા જન્મમાં મનુષ્ય જ થાય, અને જો એવું હોત તો પછી આ કૂતરાએ ગધેડાએ આને શું ગુનો કર્યો છે? એને પશુના શરીરમાં, આપણને બંગલામાં. બુદ્ધિમાન વ્યક્તિ માટે એક તર્ક કાફી છે, નિશ્ચિત છે કે 84 લાખની પેટર્ન જે ભગવાને બનાવી છે, જલજા નવલક્ષાણી, 9 લાખ પ્રકારના જીવ પાણીમાં, સ્થાવર વિશંતિ લક્ષ, 20 લાખ પેડ પૌધા ઇત્યાદિ, કૃમિ રુદ્ર સંખ્યાકા, 11 લાખ પ્રકારના કૃમિ કીડાઓ ઇત્યાદિ, 30 લક્ષાણી પશવ, 30 લાખ ગાય ભેંસ ઊંટ હાથી બળદ જેવા પશુઓ, 4 લક્ષાણી માનવ અને 4 લાખ પ્રકારના મનુષ્યો, દેવતા કિન્નર ગંધર્વ ઇત્યાદિ બધા મળી અને 4 લાખ પ્રકારના મનુષ્યોની યોનિઓ હોય છે. ટોટલ 84 લાખ શરીરો ભગવાને આ રીતે નિર્માણ કર્યા છે. એમાંથી તમારા કર્મ અનુસાર કોઈ પણ શરીર પ્રાપ્ત થઈ શકે છે. જે વ્યક્તિ કર્મના બંધનથી મૃત્યુ પામે છે એની આ વાત છે. હવે ભક્ત મરે છે તો એનું શું થાય છે? તો ભક્તના મૃત્યુ પહેલા 2 સંભાવના હોય છે. એક તો કાં તો એ આ જીવનની અંદર પોતાની ભક્તિને પૂરી કરી લે છે, અને જો ભક્તિ પૂરી કરી અને એનું મૃત્યુ થાય તો નિશ્ચિત છે એ ભગવાનના ધામને પ્રાપ્ત કરે છે. યદ ગત્વા ન નિવર્તંતે તદ ધામ પરમમ મમ. અને એક વખત એ ધામમાં વયો ગયો પછી ફરીને અહીંયા ક્યારેય પાછો આવતો નથી. આ એક પોઈન્ટ છે, જો ભક્તિ પૂરી થઈ ગઈ તો, અને માની લો અધૂરી રહી ગઈ તો. તો ભગવાને ગીતાના 8મા અધ્યાયમાં કીધું, સુચિનામ શ્રીમતામ ગેહે. હે અર્જુન, એવી અધૂરી ભક્તિ વાળા યોગ ભ્રષ્ટ જીવોને હું સુચિનામ સંસ્કારી અને શ્રીમતામ, સંસ્કારે હોય અને પૈસાય હોય એવા ઘરની અંદર જન્મ આપું છું કે અધૂરી રહેલી ભક્તિ કરીને પૂરી કરવામાં એને કોઈ ચિંતા ન થાય. અને આવા પરિવારો ભગવાન ગોતે છે ક્યાંથી? તો ઓલા જે મહેનત કરીને ધન આતે બધું છોડીને આવી ગયા છે એના ઘરે ભગવાન જન્મ આપે, ઓલો એમનામ કરોડપતિ વગર મહેનત. રળતા આવડે ને તો પૈસા આમ રળાય, મહેનત તો આખું ગામ કરે છે ભાઈ. આ ભગવાનની સિસ્ટમ છે. એટલે મેં તમને કીધું 8મા અધ્યાયમાં શ્લોક છે ગીતામાં, વિશ્વાસ કરવો કે ન કરવો એ તમારા હાથમાં છે. ભગવાન આ બોલે છે સૂચનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો બી જાયતે. યોગ ભ્રષ્ટ જીવ જે છે એ આવા ધનને ભગવાનની સેવામાં ઉપયોગ કરે છે. અને આવી રીતે સંસારની દ્રષ્ટિએ એક એક પ્રશ્ન જો કરવામાં આવે કે તો માની લાલો એ સમજી લીધું કે આ જગતની અંદર ધનની કોઈ વેલ્યુ નથી, પણ તો એક પ્રશ્ન હજી ઉભો છે કે આ સંસારની અંદર સૌથી મૂલ્યવાન વસ્તુ છે શું, સાચી સંપત્તિ કઈ છે આ જગતમાં કે જેની કમાણી આપણે કરવી જોઈએ, કારણ કે આપણે અહીંયા જે કમાવી છીએ આપણે અહીં મૂકીને વ્યા જઈએ છીએ, તો એવી કઈ સંપત્તિ છે કે જેની પાછળ આપણે ટાઈમ બગાડવો જોઈએ. આજથી 401 વર્ષ પહેલાની એક સત્ય ઘટના. સનાતન ગોસ્વામી નામના એક વ્યક્તિ વૃંદાવનમાં યમુના તટ ઉપર ભજન કરતા હતા. આ ગૌડીય પરંપરાના એક મહાન આચાર્ય છે. અને એ સનાતન ગોસ્વામીના મિત્ર હતા ભગવાન શિવ. એક બ્રાહ્મણે શિવજીની તપસ્યા કરી, તપસ્યા કરી શિવજીને પ્રસન્ન કર્યા અને કીધું કે મારે ધન જોતું છે, કેમ, મારી દીકરીના વિવાહ કરવા છે. શિવજીએ કીધું એક કામ કરે, મારો એક મિત્ર છે સનાતન, યમુનાના તટ ઉપર ભજન કરે છે, એની પાસે જઈને તું માગી લે, એની પાસે પારસ મણી છે. બ્રાહ્મણે વિચાર, બ્રાહ્મણ લોભી નહોતો, એને વિચાર કર્યો પારસ મણી મળે તો દીકરીના વિવાહ સુખેથી થઈ જાય. એ બ્રાહ્મણ આવ્યો વૃંદાવનમાં, પૂછતા પૂછતા કોઈને પૂછ્યું સનાતન ગોસ્વામી ક્યાં રહે છે. લોકોએ કીધું કે અહીંયા યમુનાના તટ ઉપર આગળ એમની ભજન કુટીર છે, તમે જાઓ. બ્રાહ્મણે આવી અને સનાતન ગોસ્વામીને કીધું કે મને ભગવાન શિવે મોકલ્યો છે અને કીધું છે કે તમારી પાસે પારસ મણી છે એ મને આપો. સનાતન ગોસ્વામી કીધું વાત સત્ય છે, આજો સામે કચરાનો ઢગલો પડ્યો છે એમાં નીચે પારસ મણી છે. ઓલો બ્રાહ્મણ તો આશ્ચર્યચકિત થઈ ગયો, પારસમણી જેવી વસ્તુ કોઈ કચરાના ઢગલામાં રાખે. સનાતન ગોસ્વામી કીધું હા ત્યાં જ છે, તું લઈ લે ત્યાંથી. બ્રાહ્મણે એ પારસમણીને લઈ લીધો અને મણીને લઈને પછી ઉત્સાહ આનંદના અતિરેકમાં એ બ્રાહ્મણ ચાલતો થઈ ગયો યમુનાના પટમાં. અડધા રસ્તા ઉપર જઈને એને વિચાર આવ્યો, પારસમણી જેવી વસ્તુને જો કોઈ વ્યક્તિ કચરામાં રાખતો હોય તો એનો અર્થ એ થયો કે આની પાસે પારસમણી કરતા કંઈક શ્રેષ્ઠ ધન છે, ઈ મારે જોતું છે. આવ્યો પાછો અને સનાતન ગોસ્વામીને કીધું કે તમે આ પારસમણી લઈ લો, પારસમણી તમે કચરામાં નાખ્યો મતલબ તમારી પાસે આનાથી કંઈક શ્રેષ્ઠ ધન છે, મારે ઈ જોતું છે. સનાતન ગોસ્વામી કે સત્ય બોલે છું, જોયું છે તારે? તો કે હા, એક કામ કર, આ પારસમણી જે છે ને એને યમુનાજીમાં વચ્ચો વચ નાખતો હોય બરાબર, કે બીજી વાર કોઈ ખોજવા જાય તો એ મળે નહીં. સનાતન ગોસ્વામી, કારણ કે શિવજીના મિત્ર છે ભાઈ, કોઈ સામાન્ય વ્યક્તિ નથી, સનાતન ગોસ્વામી એના કહેવાથી બ્રાહ્મણે એ મણીને યમુનાના પાણીમાં વચ્ચો વચ નાખી દીધા અને પાછા આવીને કીધું કે આપો મને એ ધન. સનાતન ગોસ્વામી આપી દીધી માળા, લે. આ હરે કૃષ્ણ મહામંત્ર જે છે એ આ જગતનું સૌથી અમૂલ્ય ધન છે. ગોલોકેર પ્રેમ ધન હરિનામ સંકીર્તન. એને કીધું હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે. અને ઓલા બ્રાહ્મણે પછતાવો કર્યો કે તમારે જો આ માળા જ મને પકડાવી દીધી તો પેલા કેવું જોઈને ઓલો પારસમણી નો નાખે, હવે યમુનામાં વચ્ચોવચ નાખી દીધો ને હવે તમે આ પકડાવો છો મને, આ ઠીક નથી. સનાતન ગોસ્વામી એને સમજાવે છે હરિનામની મહિમા, બેસ બેસ. એક પારસમણી માટે થઈને તું આટલી ચિંતા કરે છે? આ ધન જે છે એ હંમેશા માટે છૂટવાનું છે, સાંભળ. આ ભૌતિક ધનની આ જગતમાં કોઈ કિંમત નથી હોતી, કોઈ કિંમત નથી. અને તમે એની પાસે સાચું ધન આ છે હરિનામ. બ્રાહ્મણના મન અને કેવી રીતે બેસે એ બ્રાહ્મણની જગ્યાએ આપણું પાત્ર ફિટ કરી જોવો એ લીલામાં. કે માનો એ બ્રાહ્મણની જગ્યાએ આપણે હોત તો આપણે સનાતન ગોસ્વામી ઝઘડો થઈ ગયો હોય. બ્રાહ્મણ સમજતો ત્યારે સનાતન ગોસ્વામી પોતાના પૂર્વ જીવનની વાત બ્રાહ્મણ સામે ખોલે છે. એ બ્રાહ્મણને કહે છે બંગાળના નવાબ હુસેન શાહના એક મંત્રી જેનું નામ સાકર મલ્લિક હતું, એને ઓળખે જ તું? એ બ્રાહ્મણે કીધું હા, એ તો બહુ મહાન મંત્રી હતા, હમણાં ક્યાંય દેખાતા નથી, બંગાળને છોડીને ક્યાંક નીકળી ગયા છે. એને એની પાસે તો સંપત્તિનો કોઈ પાર નથી. ઈ જ્યારે નીકળે તો 400-500 ઘોડે સવારો એની સાથે હોય. એક રાજા જેવો એનો વૈભવ છે સાકર મલિક. સનાતન ગોસ્વામી કહે છે, બ્રાહ્મણ ઈ સાકર મલિક બીજો કોઈ નહીં, તારી સામે બેઠો આ સનાતન છે. ઈ મેજ બંગાળના ઈ નવાબનું મંત્રી પદ ત્યાગ કરી અને હરે કૃષ્ણ મહામંત્ર ને હાથમાં લીધો છે. હવે તો સમજ કે ભગવાન નું નામ મૂલ્યવાન છે કે આ જગતની સંપત્તિ મૂલ્યવાન છે. આખા બંગાળને છોડ્યું છે મેં આ હરિ નામ માટે. પોતાનો પરિચય સનાતન ગોસ્વામી આપે છે. અને બ્રાહ્મણ એવું કહે છે ચૈતન્ય ચરિતામૃત, હંમેશા માટે નન્યન રહી ગયો અને સનાતન ગોસ્વામી સાથે ભજન કરવા લાગ્યો. તો મહારાણી કુંતી કહે છે, પ્રભુ આ જગત ની અંદર ભક્તોની સાચી સંપત્તિ તમે છો. અને આ વાસ્તવિકતા છે. ભગવાન કહી રહ્યા છે કે ભગવાનના જે ભક્ત છે એનું ધન શું છે? હરિકથા, હરિનામ. અને ભક્તો, કૃષ્ણ માટે આ જગતનો ત્યાગ કરવો એ ખોટનો વેપાર નથી. આ ધંધામાં કોઈ લોસ નથી, કારણ કે ભક્તિમાં કરેલો ત્યાગ બંને બાજુથી લાભ આપે છે. જો ભક્તિ પૂરી થશે તો ભગવાનનું ધામ મળશે, અને જો અધૂરી રહેશે તો ફરીથી સારા સંસ્કારી અને પૈસાવાળા પરિવારમાં જન્મ પ્રાપ્ત થશે. તમારી અધૂરી રહેલી ભક્તિને ભગવાન પૂરી કરાવશે, આ ગેરંટી ભગવાને ગીતામાં આપી છે. પણ શું કરીએ, આપણને એસી વાળાની ગેરંટીમાં વિશ્વાસ, આપણને મોટર ગાડી વાળાની ગેરંટીમાં વિશ્વાસ, મોબાઈલ વાળાની ગેરંટીમાં વિશ્વાસ, પણ અનંત કોટી બ્રહ્માંડનો સ્વામી ગીતામાં બોલે એમાં આપણને વિશ્વાસ નથી. અને આ જ કારણ છે આ જગતમાં આપણે દુઃખી થઈ રહ્યા છીએ. એટલે ભગવાનની ભક્તિ જ ભક્તોનું પરમ ધન છે. અને એટલે મીરાબાઈએ કીધું છે, પાયોજી મેને રામ રતન ધન પાયો. મીરાબાઈએ મારવાડ છોડ્યું, મહેતા નરસિંહે પોતાના પરિવારને છોડ્યું, અનેક ભક્તોએ આ જગતનો ત્યાગ કર્યો. પરીક્ષિત મહારાજ પૃથ્વીના ચક્રવર્તી રાજ્યને છોડી જંગલમાં ગયા, ભરત મહારાજે પોતાનું રાજ્ય છોડ્યું. શું આ બધા લોકો છોડવા વાળા કઈ મેન્ટલ થઈ ગયા હતા, ગાંડા હતા આ લોકો? શા માટે પોતાના આટલા મોટા રાજ્યોને છોડીને આ લોકો જંગલમાં ગયા? સાચી સંપત્તિને પ્રાપ્ત કરવા માટે. આ જગતનું ધન, આ શરીર છૂટે આપણો સાથ છોડી દે ભક્તો, પણ ભગવાનની કરેલી ભક્તિ જન્મો જન્મ તમારો સાથ ક્યારેય છોડતી નથી. અને એટલા માટે કુંતી મહારાણી કહે છે, નમો અકિંચન વિત્તાય, પ્રભુ એવા નિર્ધન દીનહીન વ્યક્તિઓનું તમે પરમ ધન છો. અને આગળ તે કુંતી મહારાણી પ્રાર્થના કરતા શ્લોકો કહે છે, પણ એ શ્લોકોની ચર્ચા કાલે અંતિમ સત્રમાં થશે. હરે કૃષ્ણ. શિલ પ્રભુ વાદ કી